ගරු මුදිතා ප්‍රශාන්ති මන්ත්‍රීතුමිය ඔබතුමීට මිනිත්තු 10ක කාලයක් තියෙනවා.
අද දවසේ ඔබතුමිය ගෙනාව යෝජනාව සම්බන්ධව ඔබතුමිය මූලාසනුවට සිටින මොහොතක කතා කිරීමට ලැබීම ගැන මම සතුටු වෙනවා. රටේ හෙට දවසේ ඕන්‍ය හොඳම දේ දිය යුත්තේ ඔවුන්ටය. රටක සොඳුරු සිහින යථාර්ථයක් කළ හැක්කේද ඔවුන්ටය. ඒ රටේ අනාගතය දරු පරපුර ගැනය. ඇත්තටම රටේ අනාගතය බාර ගැනීමට සිටින දරුවන් මිසේ පෝෂණ ගැටලුවට මුහුණ දීම බරපතල තත්ත්වයක්. මෙම ගැටලු අම කරගනිමින් සෞඛ්‍ය සම්පන්න පරපුරක් බිහි කර ගැනීමේ අවශ්‍යතාවයක් පවතී. මේක ආණ්ඩු පක්ෂයේ පමණක් නෙමෙයි, මේක පාර්ලිමේන්තුවේ 225 ගේම වගකීම හා යුතුකම. සියලු දෙනා එකතුනොත් ආහාර හිඟිය විසඳන්න පුළුවන් වේවි. අද දවසේ කියනවා ළමා මන්ද පෝෂණයෙන් ශ්‍රී ලංකාව 6 වැනි ස්ථානයට පත් වී ඇතැයි යුනිසෙෆ් සංවිධානය පවසනවා. එමෙන්ම දකුණු ආසියාවේ දකුණු මන්ද පෝෂණයේ දරුණු මන්ද පෝෂණයට මුහුණ දී සිටින රටවල් අතර ශ්‍රී ලංකාව 2 වැනි ස්ථානයට පත් වී ඇති බවත් එම සංවිධානය සඳහන් කළා. විශේෂයෙන්ම ළමුන් කුෂභාවයට පත්වීම සම්බන්ධයෙන් කුෂභාවය ඉතාම ඉක්මනින් දරුණු තත්ත්වයකට පත් වී හැකි, එයින් දරුවන් මරණයට පත්වීම පවා පත්විය හැකි ශ්‍රී ලංකාව ගැන යුනිසෙෆ් සංවිධානය වාර්තා කරනවා. නමුත් සෞඛ්‍ය අමාත්‍යාංශය ඒ අදහස ඒ ප්‍රකාශය ප්‍රතික්ෂේප කරනවා. එයට සෞඛ්‍ය අමාත්‍යාංශය එකඟ වෙන්නේ නැහැ. 2016 දක්ත පදනම් කරගෙන තියෙනවා කියලා ජන විද්‍යාත්මක හා සෞඛ්‍ය සමීක්ෂණ දත්ත එනම් 2016 දී කුෂභාවය 15% දත්ත සැලකිල්ලට අරගෙන මේ ප්‍රකාශය පත් කරලා කියලා කියනවා. විශේෂයෙන් කියන්ට ඕනි 2021 දී ළමුන්ගේ කුෂභාවය 13.2 දක්වා අඩු වෙලා තියෙනවා. එය වර්තමාන 2022 දී ළමුන්ගේ කුෂභාවය 12.1 දක්වා ඒ ප්‍රමාණයට අඩු වෙලා තියෙනවා. උග්‍ර මන්ද පෝෂණයට අපේ රටපත් වෙලා නැහැ. මන්ද පෝෂණය නිසා අපේ රටේ දරුවන් මිය ගිහිනුත් නැහැ. ඒ නිසා පැරණි දත්ත පදනම් කරගෙන කිසිදු පදනම් වර්ෂයකින් තොරව තමයි මේ සංඛ්‍යාලේඛන සකස් කරලා තියෙන්නේ කියලා ඔවුන් පවසනවා. ඇත්තටම වර්තමානයේ ඇති වූ තත්ත්වවල ප්‍රතිඵල බලා ගන්න පුළුවන් වන්නේ අපිට ඉදිරි කාලයේ පරිච්ඡේදවලදී බව සෞඛ්‍ය අමාත්‍යාංශයේ නිලධාරීන් ඊයේ ප්‍රවෘත්ති සාකච්ඡාවකදී පැවසුවා. ගරු මන්ත්‍රීතුමියනි, ඊයේ ඉඳන් මේ ගැන අපි හැමෝම කතා කරන්නේ මේ ළමා හා මාතෘ මන්ද පෝෂණය මේ කෙටි කාලයක් තුළ හටගත්ත මන්ද පෝෂණයක් කියලා. ඇත්තටම නැහැ. මේ දීර්ඝ කාලයක් තිස්සේ යම් මට්ටමක කොහොමද මන්ද පෝෂණය තිබුණ රට. ගරු මන්ත්‍රීතුමිනි, අපේ රජය යටතේ මෑතක් වනතුරුම නිසි කලට නිසි වෙලාවට ත්‍රිපෝෂ දරුවන්ට ලබා දුන්නා. ගැබිනි මව්වරුන්ට පෝෂණ මල්ලක් ලබා දුන්නා. ඒක මැකහැරුණේ නතර කරන්න සිද්ධ වුණේ රටේ පැවති ව්‍යසනකාරී තත්ත්වය නිසයි. ඇත්තටම මේ ගැටලුවලට ඉක්මනින්ම විසමුණක් ලැබෙයි. ත්‍රිපෝෂ නිෂ්පාදනය කිරීමේ යම් අඩාලවීමක් සිදු වුණත් ඊට අවශ්‍ය ප්‍රතිපාදන රජය විසින් නැවත සපයන බව ප්‍රකාශ කර තිබෙනවා. ඒ වගේම නැති දේවල් ගැන පසුතැවිලි නොවී පහසුවෙන් සොයාගන්න පුළුවන් දේවල් පෝෂදායී ආහාර වේලක් දරුවන්ට ලබා දීම වැඩිහිටිය වශයෙන් අපි උනන්දු විය යුතුයි. මීට අමතරව අප සිතනවා වත්කම් ඇති අය සමබර ආහාර වේලක් ගන්නවා කියලා. නෑ, ඕන් ඇත්තටම අධි මන්ද පෝෂණය ඕන්ට මන්ද පෝෂය වැළඳෙන්නේ නෑ කියලා සමහරු හිතනවා. ඒක මිත්‍යාවක්. කොළඹ මහනුවර ගාල්ල වගේ ප්‍රදේශ වැඩි ආදායම් ලාභී සිටින නගර ආත්‍රි ප්‍රදේශවලත් අය ශනික ආහාරවලට හුරු වෙලා ඉන්න මේ ශනික ආහාරවල තන්තු මේ කෙඳි හා විටමින් වර්ග අඩුයි. සමේ ඌනතා ඇස්පෙනීම දුර්වල වීම අස්ති වර්ධනය අඩුවීම ඉන් සිදුවෙනවා. එවැනි හේතුන් නිසා ධනවත් පාන්තිකයන් පීඩා විඳින අවස්ථා බොහෝයි. ගරු මන්ත්‍රීතුමනි, මම කියනවා වැඩිහිටියන්ට දෙමාපියන්ට තිපෝෂ නිෂ්පාදනය කරන තුරු දරුවන්ට සම්පෝෂ සුවපෝෂ වගේ ආදේශ භාවිතා කළ හැකි කඩල පිටි මුම්පිටි ආදී වශයෙන් දෙන්න පුළුවන්. ඒව දෙන්න අපහසු කම් ගම්වල ඕන තරම් කොස් ඇට තියෙනවා. ඉතින් සමහරු හිතයි අපි මේ ඇවිල්ලා කොස් ඇට කන්න කියනවා කියලා. එහෙම නෙමෙයි. මොකද පෝෂදායි ගුණයෙන් වැඩි මේ කොස් ඇටවල පිටි වර්ගවල. ඉතින් ඒ නිසා ඒ වගේම හාල් පිටි කුරක්කම් පිටි දෙන්න පුළුවන්. ඉස්සර කාලේ මේවා තමයි අපේ මුතුන් මිත්තෝ මේ දරුවන්ට ආහාර වශයෙන් දුන්නේ. ඒ නිසා තමයි ඒ බී කරපු දරුවෝ ඉතා ශක්තිමත්, ඒ ලෙඩ දුක් වලින් අඩු, ඉතා මන්ද පෝෂණයෙන් තොර දරුවන් බී වුණේ. ඉතින් මන්ත්‍රීතුමියනි, අද කාලේ දරුවෝ දෙමාපිය බලන්නේ ක්ෂණික ආහාර ගන්න. අපි කඩේකට ගිහිල්ලා ඉක්මනින්ම ක්ෂණික එක්කෝ බනිස් ගෙඩියක් එක්කෝ මොනාහරි පිටිජාති ආහාර දෙයක් තමයි ළමුන්ට ලබා දෙන්නේ. ළමුණුත් කැමති ඒ වගේ ක්ෂණික ආහාර භුක්ති විඳින්න. ඉතින් මං හිතනවා මේ වගේ මන්ද පෝෂණය දරුවෝ භාජනය වෙන්නේ අපි විදේශිකයන්ගෙන් ආනයනය කරන ඇතැම් ආහාරවලට හුරු වෙලා තියෙනවා. ඒ ආර්ථිකම ලෙස පමණක් නොවේ සෞඛ්‍යම ලෙසත් වැදගත් නොවන දේවල් බව අපි පෙනී යනවා. විශේෂයෙන් කියන්න ඕනි පරිේෂණ වලින් පෙන්වලා දෙන දෙයක් තමයි තමන්ගේ රටේ තමන් ජීවත් වන ප්‍රදේශයේ තිබෙන ආහාරවල තමයි වඩාත් සුරක්ෂිත බව. ඒ වගේම ලංකාවේ මිනිසුන් පුරුදු වෙලා ඉන්නේ ප්‍රධාන ආහාර වේල විදියට බත් කන්න. අපි තුන් වේලටම බත් කන්න තමයි සියලු දෙනා පුරුදු වෙලා ඉන්නේ. බත් වෙනුවට ශක්තිය ලබා දෙන වෙනත් දේශීය ආහාර වර්ග අපේ රටේ බහුලව තියෙනවා. ඉතින් දරුවන්ගේ ආහාර වේලට ඒව එකතු කරගන්න පුළුවන්, පෝෂණ ගැටලු අවම කරගන්න පුළුවන්, අඩු වියදමකින් ආහාර රටාව සකස් කරන්න පුළුවන්. ඒ වෙනුවට මයොක්ක, බතල, කොස් දෙල් දෙන්න පුළුවන්. ඒව විවිධ ක්‍රමවලට දරුවන් ආස වෙන විදිහට දෙන්න පුළුවන්. ඒවා කල්තබා ගැනීමේ ක්‍රම භාවිතා කරලා අනාගතයට ප්‍රයෝජනවත් වෙන විදිහට භාවිතා කරන්න පුළුවන්. ගරු මන්ත්‍රීතුමියනි, අපි හැමෝම දන්නවා ආර්ථික අර්බුදයක අපේ රට තිබෙන මොහොතක්. වැඩිහිටියෝ වශයෙන් අපි හැමෝම මේ මොහොතේ වැඩි අවධානයක් යොමු කළ යුතු වෙනවා. අපි හැමෝම මූණ දිලා තියෙන මේ අභියෝගයට සාර්ථක මුහුණ දෙන්න අවශ්‍ය මානසික ශක්තිය ගොඩනගා ගැනීම මේ මොහොතේ අත්‍යවශ්‍ය දෙයක්. ඔබේ ළඟ තිබෙන සම්පත් ප්‍රයෝජනයට අරගෙන හැකි පමණින් සමබල ආහාර වේලක් දරුවන්ට ලබා දෙන්න කටයුතු කරන්න කියලා මම දෙමාපිය මෑණියක් හැටියට දෙමාපියන්ගෙන් ඉල්ලා සිටිනවා. ඒ වගේම මේ තත්ත්වය වළක්වා ගන්න සමබල පෝෂණීය ආහාර වේලක වැදගත්කම පිළිබඳ දරුවන්ට කියලා දෙන්න කියලා මම ඉල්ලා සිටිනවා. හේතුව ආහාරයක ගුණාත්මක බව පිළිබඳ අදහස මිනිසුන් සිත්වල තිබ්බත් සිරුරට අවශ්‍ය පෝෂණ කොටස් ප්‍රමාණත්භාවය පිළිබඳ ඇති අඩු අවබෝධයයි. ඒ වගේම මේ පෝෂණ ඌනතාවයෙන් මිදීම සඳහා රනින කුලයේ ධාන්‍ය වශයෙන් අපිට ගන්න පුළුවන් සතු කව්වි, සුදු කව්පි, කඩල මුං ඇට වැනි ධාන්‍ය පරිභෝජනයට ගත යුතුයි. ලංකාවේ මන්ද පෝෂණ තත්ත්වය මගහරවා ගැනීම සඳහා නිවැරදි ආහාර පුරුදු වැදගත් වෙනවා. පාසල් දරුවන් කෙටි කෑම වලට රුවි තිබෙනවා. ඒ පෝෂණයට තර්ජනයක්. මේකට බොහෝ හේතු බලපා තිබෙනවා. ලංකාවේ තාක්ෂණයේ 94ක් එය ලෝකයේ ගත්තොත් ඉහළම අගයක්. ළමයි අධ්‍යාපනයට ප්‍රමුඛතාවය දෙනවා. ඒත් තමන්ගේ සෞඛ්‍ය ගැන අවධානය අඩු වෙලා තියෙනවා. මේ දෙකම සමබරව විය යුතුයි. ළමයි අධ්‍යාපන පීඩනය නිසා කටට රස සොයනවා. එය මානසික කාරණයක්. ඒත් මේ ළමයි රෝග කරන ප්‍රධාන කාරණයක් වෙනවා. ඉන් බෝ නොවන රෝගවලට දරුවන් ගොදුරු වෙනවා. දරුවන් අධ්‍යාපනයේ ඉදිරියට යනවා වගේම සෞඛ්‍යත් ද ආරක්ෂා විය යුතුයි. එය බහුජාතික සමාගම්වල බල පෑමට හෝ දැන්වීම් කරණයේ බලපෑමට ලක් නොවි බුද්ධිමත්ව තේරුම් ගත යුතුයි.
අවසන් කරන මන්ත්‍රීතුමිය.
මන්ත්‍රීතුමියනි, දේශීය ආහාර අප නිතර ගත යුතුයි. හොඳ සෞඛ්‍ය සම්පන්න දරුවන් බිහි කිරීමට නම් අප සියලු දෙනා එකට එකතු වෙලා ඉතින් ඔබතුමිය මේ ගෙන ආපු යෝජනාවට නැවත වාරයක් ස්තුතිවන්ත වෙමින් කාර්ය ලබා දීම සම්බන්ධව ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා.
ස්තුතියි මන්ත්‍රීතුමිය. ගරු ධර්මසේන විජේසිංහ මන්ත්‍රීතුමා, මිනිත්තු 9ක කාලයක් තියෙනවා ඔබතුමාට.
ගරු මූලාසනයේ සිටින ගරු මන්ත්‍රීතුමියනි, ඔබතුමියගෙන් විසින් ගෙනන ලද මේ වටිනා යෝජනාව සම්බන්ධව අදහස් දක්වන ලැබීම, ඔබතුමිය මූලාසනයේ සිටින මොහොතේම අදහස් දක්වන ලැබීම සම්බන්ධව මම ඉතාමත් සතුටු වෙනවා. ළමා මන්දපෝෂණය ගැන පාර්ලිමේන්තුවේ අවධානය යොමු කරන වෙලාවේ ළමා මන්දපෝෂණයෙන් ලෝකේ 6 වෙනි තැනට අපේ රට වැටිලා තියෙනවා කියන එක ඇතුළේ කියවෙන කතාව තමයි තවත් අවුරුදු 5ක් 10ක් 15ක් යනකොට රටේ අනාගතය බාරගන්න යන්නේ බාරගන්නේ මේ මන්දපෝෂණයට මුහුණ දෙන ළමයි කියන එක තමයි අපිට හිතන්න සිද්ධ වෙලා තියෙන්නේ. දුප්පත් කමෙන් වඩාත් පීඩා විඳින දිස්ත්‍රික්කයක් විදිහට මේ තත්ත්වය වඩාත් කනගාටුදායක ලෙස ඌව වෙල්දස්සේ මොනරාගල දිස්ත්‍රික්කයේ අපේ ජනතාවට බලපානවා. ළමයින්ට පාසල් හරහා පෝෂණ මල්ලක් ආහාර වේලක් ලබා දෙන දිවා ආහාරය ලබා දෙන්න කටයුතු කරනවා. 2016 චක්‍රලේඛනයක් ලේඛයක් මගින් මේ ළමයින්ට ආහාර වට්ටෝරුවක් සකස් කරලා තියෙනවා. මේ වට්ටෝරුවට අවශ්‍ය ආහාර ලබා ගැනීම සඳහා ගරු මුලාසෙන සිට මන්ත්‍රීතුමියනි, ලබා දෙලා තියෙන වට්ටෝරුවට අද රුපියල් 60ක් ලබා දෙන්න රජය තීරණය කරලා තියෙනවා. රුපියල් 60කින් මේ වට්ටෝරුවේ තියෙන ආහාර ටික ලබා දෙන්න පුළුවන්ද කියන එක අද ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. මේ වට්ටෝරුවට බිත්තර මොනවා හරි පළතුරක් මොනවා හරි කොළ වර්ගයක් අල වර්ගයක් ඇට වර්ගයක් වගේ මෙහෙම ධාන්‍ය වර්ග රාශියකින් පිරුණු වට්ටෝරුවක් තමයි තියෙන්නේ. ඉතින් මේ රුපියල් 60කින් මේ වට්ටෝරුවේ තියෙන ආහාර වර්ගය මේ ළමයින්ට ලබා දෙන්න පුළුවන් කමක් ලැබෙන්නේ නැහැ. මේ මුදල ප්‍රමාණවත් නැහැ. නිසා මම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා මේ මුදල වැඩි කරලා දෙන්න. මෙම 60 නෙවෙයි අඩු ගානේ රුපියල් 100න් එහාවත් මුදලක් වැඩි කර දෙන්න කියන ඉල්ලීම කරනවා. ඒ වගේම මේ ආහාර වේල ලබා දෙන්න කටයුතු කරන්නේ මේ පාසල්වල යන දරුවන්ගේ දෙමව්පියන් විසින් තමයි මේ ආහාර වේල සකස් කර දෙන්නේ. මේ ආහාර වේල සකස් කර දෙන්න ඒ දෙමව්පියන් විශාල වෙහෙස මහන්සියක් වෙනවා. පාන්දර 3ට 3:30ට අවදි වෙලා මේ කෑම ටික හදලා පාසලට ගෙනත් දෙන්න විශාල මහන්සියක් වෙන නිසා මේ අයක මුදල වැඩි කරලා දෙන්න කියන ඉල්ලීම මම කරන්න කැමැතියි. ඒ වගේම තමයි ගැඹිදි මව්වරුන්ට ලබා දෙන පෝෂණ මල්ල ලබා දීම. මෙම පෝෂණ මුදල මල්ලට ලබා දෙන මුදල ප්‍රමාදයකින් තොරව ලබලා දෙන්න කියන ඉල්ලීම මම කරන්න කැමැති. හැම මාසයකම අදාළ මාසයේදී මේ පෝෂණ මල් ලබා දීමට කටයුතු කරන්න කියන ඉල්ලීම මම කරනවා. සමහර විට මාස 2-3 පාරක් වල තමයි මේ මල්ල ලබා දෙන්න කටයුතු කරන්නේ. මාසයකට රුපියල් 2000 බැගින් මාස 10කට රුපියල් 20,000ක් ලබා දෙන වැඩපිළිවෙල තමයි මෙතෙක් කල් ක්‍රියාත්මක වුණේ. එදා ජනාධිපතිතුමා අයවැය ඉදිරිපත් කිරීමේදී සඳහන් කරා තව 2500ක් මේ පෝෂණ මල්ලට එකතු කරනවායි කියලා. හැබැයි මට තේරුම් ගන්න විදියක් නැහැ මේ මාස 10ට 10 මේ 20,000 2500 එකතු කරන්නේ නැතිනම් මාසයකට දෙන රුපියල් 2000ද තව 2500ක් ඉකුතු කරන්න කියන ගැටලුව නම් මතුවලා තියෙනවා. මාස 20ටම 2500 දෙනවා නම් මාසයකට 250ක් වැනි ප්‍රමාණයක් තමයි ඉකුතු වෙන්නේ අර 2000ට. එහෙමනම් මේ 2000ට මේ 250 ඉකුතු වුණාට පස්සේ 2250කින් මේ පෝෂණ මල් අද හැදුවොත් මොනවා මොනවා ගන්න පුළුවන් වේද කියලා හිතා ගන්න පුළුවන් කමක් නැහැ. නිසා මෙමෙ 2250 රුපියල් 5000 දක්වාත් වැඩි කළා හොඳ පෝෂණ මල්ලක් මේ ගැබිනි මවුර ලබා දෙන්න කියන ඉල්ලීම මම කරනවා. ඒ වගේම මම කතා කරනකොට මට අපේ මොනරාගල දිස්ත්‍රික්කය ගැන මට කියන්න සිද්ධ වෙනවා. අපේ මොනරාගල දිස්ත්‍රික්කය මේ තරම් දුප්පත් කමන කඩා වැටුනේ 1815 උඩරට ගිවිසුම ඉංග්‍රීසින් විසින් අස්සම් කරාට පස්සේ. ඒ ඉංග්‍රීසින් විසින් එදා 1815 ගිවිසුම අස්සම් කරාට ඒ ගිවිසුමට විරුද්ධව 1817 වෙල්ලස්සේ කැරැල්ල ඇතිවලා ඒ කැරැල්ලෙන් පසු ඉංග්‍රීසින් විසින් අපේ ප්‍රදේශයේ ජනතාවට අපේ ප්‍රදේශයේ 18ට වැඩි වයස අවුරුදු 18ට වැඩි පිරිමි දරුවන් මරලා දාලා වැඩිහිටියන් මරලා දාලා ගහකොළ හරකා බාන විනාශ කරලා වැව්වමුණු පුපුරුවා හැරලා ගම මුළු වෙල්ලස්සම සමූල ඝාතනයක් කරා ජන ශූන්‍ය ප්‍රදේශයක් බවට පත් වුණා. මේකෙන් බියට පත්වලා ඉතුරු වුණ අය තමයි අද පානම්පත්තුව පැත්තේ එහෙම නැත්නම් ඉහළ කඳුරේ කඳුකරේ සැඟවිලා ඉඳලා නැවත වෙල්ලස්සේ පහළට බැලලා නැවත තමයි මේ ජනගහනය පොඩ පොඩ එකතුලා අපි මේ ආර්ථිකය ගොඩනගාගෙන දැන් වෙල්ලස සූදානම් වෙලා සිටින්නේ සංවර්ධනයකට. හැබැයි අපි තාමත් ඉතාමත් දුර්වල තත්වයකපත් වෙනවා. ගරු මූලාසනයේ සිටින ගරු මන්ත්‍රීතුමියනි, වෙල්ලස්ස නිසරු බිමක් බවට පත්ුනේ මේ හේතුව නිසා. මේ නටබුන් අදත් මේ ප්‍රදේශයේ තිබුණු වැව් අමුණු අදත් නටබුන් විචේව බලා ගන්න පුළුවන්. රුහුණු ජාතික වන උද්‍යානයේ ඒ වගේම උඩවල ජාතික වන උද්‍යානයේ මේ නටබුන් උන වැව් අමුණු වෙහෙර විහාරස්ථාන විශාල ප්‍රමාණයක් අදටත් තියෙනවා. අපිට ඒ වාද බලා ගන්න පුළුවන්කම තියෙනවා. මේ දේ සිද්ධ වෙලා අවුරුදු 224ක් ගත වුණත් තාම අපිට මේක යථා තත්ත්වයට පත් කර ගන්න බැරි වුණා. අපිට නිදහස ලැබිලා අවුරුදු 74ක් ගත වෙලා අපේ මේ කාල සීමාවල යන් ආණ්ඩු විසින් හැබැයි වෙල්ලස්ස සංවර්ධනය කරන්න කටයුතු කරා. යන්කිරි සංවර්ධනයකුත් ඒ සියලු ආණ්ඩු වලින්ම පුංචි විදියට කරලා තියෙනවා. මම සතුටු වෙනවා ඒ කාල සීමාව තුළ අපි එදා ඒ වැටලා තිබුණු තත්ත්වයට වැඩිය හොඳ තත්ත්වයකට රජයන් විසින් අපේ දිස්ත්‍රික්කය ගෙනලා තියෙන තත්ත්වය නිසා. ඉතින් මම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා මේ තත්ත්වය නැති කරගන්න ගරු මූලාසනයේ සිටින ගරු මන්ත්‍රීතුමනි, මේ තත්ත්වය නැති කරගන්න අපි පහුගිය ආණ්ඩුව තුළ කුඹගම් ඔය නක්කල අමුණ නමින් මොනරාගල දිස්ත්‍රික්කයේ විශාල වාරි කාර්මන්තයක් ආරම්භ කරන්න හිටපු ජනාධිපතිතුමා විසින් මුල් ගල තිබලා කටයුතු කරා. අන්න ඒ කටයුතු කරපු ඒ ආරම්භ කරපු අමුණ හදලා දෙන්න කියන ඉල්ලීම මම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා. ඒ කටයුත්ත අපි විස්තර කරොත් මොනරාගල දිස්ත්‍රික්කයේ බුත්තල බඩල්කුඹර මොනරාගල සියමලා ආණ්ඩුව වගේ බඩුල්ල වැනි ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස පහක ජීවත් වෙන ජනතාවට පවුල් 45,000කට පානීය ජලය ලබා දෙන්න පුළුවන්කම තියෙනවා. ඒ වගේම සියමලා ආණ්ඩුව මොනරාගල බුත්තල කොට්ටාසේ මේ අමුණ හැදුවොත් මේ අමුණ තුළින් මේ ව්‍යාපාරය තුළින් අලුතින් කුමුරු අක්කර 6500ක් සංවර්ධනය කරන්න පුළුවන්කම තියෙනවා. දැනට තියෙන පැරණි කුමුරු 4000ක්ට යලමහ නොකොඩවා වැඩ කරන්න පුළුවන් ජලය ලබා දෙන්න පුළුවන්කම තියෙනවා. අනේ ඒ නිසා මම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා ගරු මුලාසේරේ සිටින ගරු මන්ත්‍රීතුමනි, අපේ මේ දිස්ත්‍රික්කයේ මේ දුප්පත්කම නැති කරගන්න අපිට මේ දිස්ත්‍රික්කයේ සංවර්ධනය කරගන්න මේ මුල්ගල තියලා ආරම්භ කරලා තියෙන මේ කුඹගම් ඔය නක්කලමන ව්‍යාපාරය කඩිනමින් අවසන් කරලා දෙන්න පුළුවන් කටයුත්තකට මූලාසනයේ සිට ගරු මන්ත්‍රීතුමියටත් ගරු කතානායකතුමාටත් අතිගරු ගරු ජනාධිපතිතුමා අගබැත්තුමාටත් මම ගෞරවයෙන් ඉල්ලා සිටිනවා කඩිනමින් මේ වෙල්ලස්ස වෙනුවෙන් මේ ඉංග්‍රීසීන් කරපු විනාශය වෙනුවෙන් අපිට වෙල්ලස්ස නැවත ගොඩනගා ගන්න මේ ව්‍යාපාරය කඩිනම් කර දෙන කෙනෙක් ඉල්ලීම කරමින් අවස්ථාව ලබා දීම සම්බන්ධව අපේ ගරු මූලාසනයේ මන්ත්‍රීතුමියට ස්තුතිවන්ත වෙමින් මම නිහඬ වෙනවා.
ස්තුතියි. ගරු වීරසුමන වීරසිංහ මන්ත්‍රීතුමා, ඔබතුමාට මිනිත්තු 20ක කාලයක් තියෙනවා.
බොහොම ස්තුතියි ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමියනේ. ඔබතුමිය විසින් මේ පාර්ලිමේන්තුවට අද දවසේ ඊයේ දවසේ මේ සාකච්ඡාවට බඳුන් වෙන ඉතාමත් වැදගත් යෝජනාවක්. ඒ යෝජනාව ඔබතුමිය මුලසුනේ ඉන්න වෙලාවේ කතා කරන්න ලැබීම ගැන වාසනාවක් කොට සලකනවා. මට පෙර කතා කරපු අපේ මොණරාගල දිස්ත්‍රික් ගරු පාර්ලිමේන්තු මන්ත්‍රී අපේ ධර්මසේන මැතිතුමා, අපි තමත් ආදරය කරන මහත්මයෙක් මැතිතුමෙක්, එතුමා කිව්වා එතුමාගේ දිස්ත්‍රික්කය එදා ඌව වෙල්ලස්ස අරගලය නිසාවෙන් ඒ ලක්ෂයක් තිබිච්ච වෙල්යායවන් වලට ජලය සපයපු වාර්ය යෝජනා ක්‍රම විනාශ කරලා, අනිත් පසෙන් රට ගොඩනගන්න හිටපු තරුණ පරම්පරාව, පිරිමි පරම්පරාව, දරු පරම්පරාව විනාශ කරපු, සුද්ධ කරපු විනාශය වෙල්ලස්සට බලපාපු සේම ගරු ධර්මසේන මැතිතුමනි, ඔබතුමා නියෝජනය කරපු සහ නියෝජනය කරපු ඒ දේශපාලන ධාරාවනුත් අපිත් වරින් වර නායකත්වයේ දීපු, දායකත්වයේ දීපු ඇතම් දේශපාලන පක්ෂත් මේ ගෙවිච්ච අවුරුදු 44ක කාලයක් ගෙනිච්ච වැරදි ආර්ථික ගමන් මගේ ප්‍රතිඵලයක් තමයි මෙවැනි යෝජනාවකට පාර කැපුවේ. අපේ රටේ මේ වගේ යෝජනාව මේ වගේ පාර්ලිමේන්තු කතා කරන්න වීමම ඛේදවාචකයක්. ලෝකයේ අනෙක් රටවල් දිහා බැලුවම දවස් 365ම හිරු එළිය වැටෙන, අනිත් පැත්තෙන් ශාස්ත්‍රීයකත්වයේ දිහා බලනකොට ලෝකයේ කිසිදු රටකට නොදෙවෙනි අපූර්ව රටක ජීවත් වෙන අපි මධ්‍යම කඳුකරයෙන් පටන්ගෙන ගංගාවල් 103ක් අරිය ක්‍රමයට, ඒ කියන්නේ හතර දික් භාගයට ලංකාව පුරා ගලාගෙන රටක් සමකයේ ආසන්න වීම නිසා ඒ හිරුවෙලිය වගේම පොළවේ තියෙන ගුණාත්මක භාවයත් ලෝකයේ කිසිදු රටකට දෙවෙනි නොවෙච්ච රටක ඛේදනීයක තත්ත්වය අපට සිද්ධ වෙලා තියෙනවා. නිදහස ලැබිලා අවුරුදු 74කට පස්සේ, නිදහස ලැබිලා අවුරුදු 74කට පස්සේ මන්ද පෝෂණය ගැන මේ පාර්ලිමේන්තුවේ දවස් දෙකක් වාද විවාද කරන්න. මේකට පාදක වෙච්ච කාරණා කිහිපයක් තියෙනවා. ඒ කාරණා වලින් ප්‍රධාන කාරණාව තමයි මේක සමාජයේ වැඩි කතිකාවකට පත් වුණේ. ලෝකයේම එක්සත් ජාතීන්ගේ සංවිධානය අපි පිළිගත්තා හෝ නොපිළිගත්තා, අපි ලෝකයේම අපි සමාජික අධාරණ සංවිධානයක්. ඒකේ ළමයින් සම්බන්ධ තියෙන ආයතනය තමයි යුනිසෙෆ් සංවිධානය, එක්සත් ජාතීන්ගේ ළමා අරමුදල. ඒ වගේම ලෝක ආහාර සංවිධානය, මේ සංවිධාන දෙක තමයි ලෝකයේම ආහාර සම්බන්ධ ළමයින් සම්බන්ධව කතා කරන්නේ. එක්සත් ජාතීන්ගේ ළමා අරමුදල යුනිසෙෆ් සංවිධානයේ ශ්‍රී ලංකාව සම්බන්ධ මාධ්‍ය ප්‍රකාශක බිස්මාක් මහත්මයා පහුගිය දවසේ ඕස්ට්‍රේලියාවේ ABC මාධ්‍ය ආයතනයට ප්‍රකාශ කළා තියෙනවා මේ ලංකාව ගැන මන්දපෝෂණය ගැන කාරණා ගණනාවක්. ශ්‍රී ලංකාව ආර්ථික අර්බුදයේ හුදෙක් ආර්ථික අර්බුදයක් පමණක් නොව ඒ ළමයෙන්ගේ අර්බුදයක් බවද ඔහු ප්‍රකාශ කරා. අපි දැන් මේ ආර්ථික අර්බුදය ගැන මේ වේදිකාවෙත්, මේ පාර්ලිමේන්තුවෙත්, එළියේ සමාජයේත් අතිපදමට කතා කරලා ඒ ආර්ථික අර්බුදය අස්පනා අපිට ඛේදවාචක අපි විඳින්මින් ඉන්න වෙලාවක් මේක. එතන මේ ආර්ථික අර්බුදය ආර්ථික අර්බුදයක් විතරක් නෙවෙයි ළමයින්ගේ අර්බුදයක් කියන කාරණාව එතුමා සඳහන් කරා. ඒ වගේම එතුමා සඳහන් කරා ලංකාවේ ළමයින්ගේ අවුරුදු 5ට වඩා අඩු දරුවන්ගේ මන්දපෝෂණය ගැන සංඛ්‍යාලේඛන දත්ත ඉදිරිපත් කරලා ඛේදනීය තත්ත්වය මේ ශක්ෂීක ශ්‍රී ලංකාව තමයි දකුණු ආසියාවේ දෙවැනියටම මන්දපෝෂණය තියෙන රට. අපිට ඉන්න ඉන්දියාව ඉන්නවා, ඉන්දියාවේ මන්දපෝෂණ තත්ත්වය සහ ඔවුන්ගේ තියෙන ඒ කාරණා ගැන අපි අවබෝධයක් තියෙනවා. ලෝකයේම සංඛ්‍යාලය කරනවා, ලෝකයේම 6. මේ 6 ගැන කතා කරනකොට අපි පිරිකිත වෙන්නේ අපි 6 සහ මේ පළවෙනි 10 අතර තිබුණු රටවල් දිහා බලනකොට. දකුණු සූඩානය, ජිබෝටිය, යේමනය, සූඩානය, ඉන්දියාව, එරිත්‍රියාව, සෝමාලියාව, වැඩේ මේ වගේ රටවල් ගොන්නක තමයි අපි ඉන්නේ 6 වෙනි ස්ථානයේ. ඒක නිසා මේ මන්දපෝෂණය නිසා අපේ රට වැටිච්ච ඛේදවාචකය, මේ රටේ ගමන් කරපු ආර්ථික ගමන් මගේ ඛේදවාචකය හොඳට පෙන්වන කැඩපතක් පත් වෙලා තියෙනවා. ඒ වගේම එතුමා සඳහන් කරන ඒ කාරණා වගේම එතුමා සඳහන් කරනවා ලංකාවේ සෑම පවුල් 7-10කින් 7ක් ආහාර වේල් ප්‍රමාණය 1ක් අඩු කරලා තියෙනවා කියලා. 3 වේලක් කන මිනිස්සු වේල් දෙකක් කාපු මිනිස්සු 1 වේලක්වත් කන්න බැරි මිනිස්සු අද ලෙව කන මට්ටමට මේ තත්ත්වයට පත් වෙලා තියෙනවා කියන කාරණාව. ඒ වගේම දරුවන්ගේ කුසවීම 17%ක් බවට පත්වීම නිසා අර සංඛ්‍යාලයකට අනුව මන්දපෝෂණය ගැන මේ කාරණා කියනවා. ඒ වගේම අද ලංකාදීප පත්තරේ පළවෙනි පිටුවේ පළවෙනි සිරස්තලේ වෙන්නේ ජනතාව 163කට ආහාර අර්බුදයක් සෑම පවුල් 5කින් 4ක්ම එක වේලක් මග හරිනවා කියලා. එක වේලක් මග හරිනවා කියන්නේ අර කලින් කියපු නිර්ණායකයනුව වේල් තුනම කාබ් මිනිස්සු දෙවේලයි දෙවේලක් කාබ් මිනිස්සු එක වේලයි එක වේලක් කාබ් මිනිස්සු අද ලෙවකන මට්ටමටපත් වෙලා ලංකදීප හෙඩ්ලයින් මම මේක සභාගත කරනවා. දැන් මේ දෙක මෙහෙම කියනකොට නෑ මෙහෙම ප්‍රශ්නයක් නෑ අපේ රටේ මේ කියන සංඛ්‍යාලයක නම් බොරු කියලා. මම දන්නා මේ සභාවේ මේ විවාදයට සම්බන්ධ වෙනවද කියලා සෞඛ්‍ය අමාත්‍යාංශ ලේකම්තුමා සෞඛ්‍ය අමාත්‍යාංශ ලේකම්තුමා කියන මේ සංඛ්‍යාලයකන බොරු මේ පරණ සංඛ්‍යාලයකන මෙහෙම ප්‍රශ්නයක් නෑ දැන් මේ මනිකන් සුකිත මුගිත මහා හොඳ රටක් කියලා කියනවා. මම දන්නා එතුමා තමයි හොඳ රාජ්‍ය නිලධාරී ජනක්ෂේත් අද්දන් සඳගුප්ත මැතිතුමා. මම හිතන්නේ එතුමාගේ හෘද සාක්ෂිය නෙවෙයි එතුමා කවුරු හරි කියන දේක් කියන්න සිද්ධ වෙනවා සංඛ්‍යාලයකන මගේ ප්‍රමාණයක් කියලා. එතුමා කියන්නේ මේක මේ මෑත කාලතරතුරු නෙවෙයි පරණ තොරතුරු මත ඉඳගෙන මේ කියන්නේ කියලා. පරණ තොරතුරු මත ඉඳගෙන ප්‍රතිඵලයේ මේක නම් ගරු මූලාසන ආරූඪ මන්ත්‍රීතුමියනේ දැන් තියෙන තොරතුරු දත්තත් එක්ක මේ தත්ත්වෙ මීටත් වඩා ඛේදවාදයට තල්ලු වෙනවා සත්‍යයි. දැන් මේ කතා කරන්නේ මීට කලින් අපි හිතමු 2017 18 19 පහුගිය අවුරුදු වල සංඛ්‍යාලයකන කියලා. ඒ මත මේ රටේ தත්ත්වෙ මෙතන නම් වර්තමානයේ මූලධන தත්ත්වෙ ඔබත් අපි දන්නවා මේ රටේ මිනිස්සු විඳින දුක් වේදනාවන් සාර්ථක අහේනිකන් දන්නවා. ඒක නිසා මේ මන්ද පෝෂණය අලුත් සංඛ්‍යාලයකන ගණන් හදුවොත් නිසක වශයෙන්ම දකුණු ආසියාවේ පළවෙනි ස්ථානයත් ලෝකයේම ඉහළම ස්ථානයකට තල්ලු වෙනවා නොඅනුමාන. දැන් මේක අපි සතුරු වෙලා අප්පුඩි ගහන්න දෙපක්ෂ හිටියයි කියලා. අපි මේකට වේදනාවක් තියෙනවා. ඒක නිසා මේ යෝජනාවේ කාර්යභාරය වෙන්නේ මොකද්ද? මේ යෝජනාවේ සාකච්ඡාවේ කාර්යභාරය වෙන්නේ පක්ෂ විපක්ෂ විදිහට අපි මොන දේ කතා කරා වුණත් පාලකයන්ගේ වගකීම බවට පත් වෙනවා. වගකීම බවට පත් වෙනවා මේකට ප්‍රතිකර්ම හොයන එක පළවෙනි කාර්යභාරය බවට පත් කරන්න. ඇතම් පාලකයන්ට, ඇතම් නායකයන්ට, ඇතම් නිලධාරීන්ට මන්ද පෝෂණයක් නැති බව අපි දන්නවා. ඒ අය අධිපෝෂණයෙන්ුත් භුක්ති විඳින බව දන්නවා. හැබැයි ඒ අයගේ ශරීරය අධිපෝෂණය වුණාට ඒ අයගේ හදවත සහ මොළය මන්ද පෝෂණය නිසාවෙන් තමයි මේ ඛේදවාචකේ පත්වලා තියෙන්නේ. හදවතත් මොළයත් හරියාකාරව ක්‍රියාත්මක නොවීමේ ප්‍රතිඵලය තමයි දීර්ඝ කාලෙම මේ ඛේදවාචකේ අපි තල්ලු වෙලා තියෙන්නේ. ඒක නිසා මේ තත්ත්වයට උත්තර හොයන්න අපි තාමත් ඕනෑකමින් කියනවා අද කිසිම කැබිනට් අමතිවරයෙක් මේ වෙලාවේ නැහැ. මන් දන්නා කිසි කෙනෙක් මෙතන වාකියතු කවුරුවත් නැහැ. මේ කොහේ හරි අහගෙන ඉන්නවනම් මේ අරුබුදේ ගැන සානුකම්පිතව හිතන්න. අපි මේ රටේ ආර්ථික අර්බුදය ගැන මීට අවුරුදු දෙකමාරක් තුනක් තිස්සේ දිගින් දිගටම කිව්වා නෑසු කන්ව හිටපු පාලකයන්ගේ බිහිරි කම නිසාවෙන් මේ රට ගියේ තන අපි කවුරුත් දස්පන අපිට දැක්කා. ඒක නිසා මේක තමයි ඊළඟ අර්බුදය. අපි දන්නවා නිසක වශයෙන්ම ලෝක ආහාර සංවිධානයේ ප්‍රකාශනපත් කළ දින ආහාර අර්බුදයක් එන බව. ඒ ආහාර අර්බුදයේ කොටසක් බව මේක පත් කළා තියෙනවා. ඒ ආහාර අර්බුදයේ ලෝකෙම අද සූදානම් වෙනවා. අපේ කෘෂිකර්ම ඇමතිවරු දඬුලේනු පස්සේ දුවනවා. දඬුලේන පස්සේ දුවනවා මේක නිකන් අල්ල ගන්න බලන් වලිගේ අගිස්සෙන් අල්ලනවා. ලෝකෙම ආහාර අර්බුදයේ සූදානම් වෙනකොට ලන්ඩන් නුවර නගරාධිපතිවරයා කියනවා මේ එළඹෙන වින්ටර් එකේ සීත සමයේ අපිට ඔබට සීලු දෙය දෙන්න හම්බෙන්නේ නැහැ. එක්ක බලශක්තිය එක්ක ආහාර දෙකෙන් එකක් තෝරගන්න දෙකෙන් එක අපිට දෙන්න පුළුවන්කම ලැබෙන්නේ සමහරවිට දෙකම දෙන්න හම්බෙන්නේ නැහැ කියලා ලෝකේ අධිරාජ්‍යවාදයේ අවුරුදු ගාණක් ගියපු මේ ධනවාදයේ ඉහළම රටම කියන කාරණාව ලෝකේ අනිත් හැම රටක්ම මේ අර්බුදයට මුහුණ දෙනවා. ඒ අර්බුදයට සූදානම් වෙනවා. අපේ අය මේ ආහාර අර්බුදයට සූදානම් වීම පහුගිය කාලේ මේ ආර්ථික අර්බුදයට මුහුණ දීපු ආහාර සමානයි. ඒක නිසා ඉතාමත් දරුණු ඛේදවාචකයට තල්ලු වෙන්න පුළුවන්කම තියෙනවා. ඒ වගේම මේකෙන් අපි කරන්න ඉල්ලනවා මම අවසාන කරන්න හිටපු කාරණාව මේකත් ගැළපෙන නිසාවෙන් මොළොද කියන්නම්. ඒක නිසා දෙයියන්ගේ නාමෙන් මේ සම්බන්ධව ගරු මුලාසනාවට මන්ත්‍රීතුමියනේ මේ යෝජනාවේ ප්‍රතිඵලයක් විදිහට ඔබතුමිය ගෙනාවු යෝජනාවේ ප්‍රතිඵලයක් විදිහට පාර්ලිමේන්තුවේ සැබෑ තේරීම් කාරක සභාවට පත් වෙන්න ඕන. හැම මගුලටම කාරක සාධක බලකාය අරව මේව දාන මම දැක්ක ඊයේ පෙරේදාත්. මොකද්ද මගුලකට කාරක සාධක බලකා 6ක් 8ක් දාලා එක විශේෂකර කාරක සාධක බලකා 8ක් ආයෝජන හරි මොකක් හරි කාරණාවට. ඒක ජනාධිපතිතුමා ඇතුළු ආණ්ඩුවෙන් රජයෙන් ඉල්ලනවා මේ අර්බුදයට හැබෑ කාර්යසාධක බලකායක් පත් කරන්න. ඒක ਸਰවපාක්ෂික සහ අවංකවන කමකින් තියෙනවා නම් ඔබත් අපිත් ඒකට සහභාගී වෙන්න සූදානම් කියන කාරණාව. මොකද මේක පරම්පරාවක ප්‍රශ්නයක්. මන්දපෝෂණය කියන එක ප්‍රශ්නේ මොකද්ද මේ සංඛ්‍යාලයකට ගැටලුවක් විතරක්ද? දරුවන්ගේ මේ මන්දපෝෂණය බලපානවා ඊළඟ පරම්පරාවකට අර්බුදයකට. මේ අර්බුදය මොකද්ද? ශරීර සෞඛ්‍ය නිසාකාරයෙන් නොවැඩීම මොළයේ වර්ධනයට බාධාවක්, ඒ අධ්‍යාපනයේ ලොළබීමටත් බාධාවක්. ගුරුවරයෙක් ඉදිරියව හොඳින් දන්නවා. ඒ අර්බුදය අද මොකද්ද ඊළඟ ඛේදවාචකය? මේක අපිට කළමනාකරණය කරන්න බැරුණොත් ඊළඟට බිහිවෙන්නේ මන්ද පෝෂිත පරම්පරාවක්. මන්ද පෝෂිත පරම්පරාවක්. ළමා මරණ සංඛ්‍යාව සම්බන්ධව, උපත් මරණ සංඛ්‍යාව සම්බන්ධව, ගර්භණීය මාතාවන්ගේ මරණ සම්බන්ධව ලෝකයේ ඉහළම දිනු රටක් වෙච්ච අපේ රට මේ ඛේද වාචකයේ නිසාවෙන් තවත් ඒ සංඛ්‍යාලයකන වලින් තවත් අසරණ රටවල් පත් වෙන්න තියෙනවා. ඒක නිසා මේ කාරණාව සම්බන්ධව මැදිහත් වෙන්න කියන කාරණාව. දැන් මේ මන්දබෝධෙන් දත් වෙලා තියෙන හේතු කාරණා ගණනාවක් තියෙනවා. මට ටික වෙලාවක් තියෙන නිසා මම එක පැහැදිලි කරන්න බලාපොරොත්තු වෙනවා. පළවෙනි කාරණා අපි අවිවාදයෙන් පිළිගන්නවා. මේ කොවිඩ් දර්බුදේ මේකට යම් තීරණාත්මක බලපෑමක් වුණා. අපේ රටේ ආර්ථිකයේ බලපෑම බරපතල විදියට හකුලා දාන්න එකට හේතු වුණා. මිනිසුන්ගේ දෛනික ආදායම මාර්ග සම්පූර්ණයෙන්ම වෙනස් වුණා. ඒක නිසා කොවිඩ් දර්බුදේ තීරණාත්මක සාධකයක් බවට පත් වුණා. හැබැයි කොවිඩ් විතරක්දමද මේකට අරුබුදය? අපේ වැරදි ක්‍රම ගමේදීන් වැරදි ගමන්මක අපේ ආහාර සංස්කෘතිය වැරදි ගමනකට තමයි පහුගිය කාලෙම කටයුතු කරේ. අපේ රටේ ඕන අලබතලයක් ගහකොලක් හැලලා වැඩන රටක්. අද දරුවන්ගේ පෝෂණය මට්ටම මොකද්ද? මම මේ මාධ්‍යවල පාර්ලිමේන්තු දවස්වල එන මාධ්‍යවල කිට්ටුව දෙනවා. මම ආයතන නම කියන්නේ අර සනික ආහාර නිෂ්පාදන කඩයක්. අපි උදේ පාන්දර ඇවිදින්න යනකොට ඒවල කඩේ ඉස්සර පාසල් දවසේ දින වාහන පොලිම. අද පාසල් දරුවන්ගෙන් අතිමහත් බහුතරය සීනි දියවැඩියා රෝගින්ගෙන් බාට පත්වලා දෙන සනික ආහාර සංස්කෘතිය නිසා. අද මොන මග පෙන්වීමද අද වෙලා තියෙන්නේ? දෙමව්පියන් Taman කාර් බහුලත්වය නිසා ලෙහෙසිකම හොයන්න ගිහිල්ලා දරුවන් අගාධයට දානවා. අපේ ආහාර සංස්කෘතිය නරක ඛේද වාචකයට ගිහිල්ලා තියෙනවා. ඒක නිසා මේ මන්දපෝෂණ එක දෙයක් අපේ අධ්‍යාපනය දැනුම සහ සෞඛ්‍ය ප්‍රාථමික සෞඛ්‍ය පිළිබඳ තියෙන ප්‍රශ්නයක් වෙලා තියෙනවා. මොනතරම් කිව්වත් ගැන්නුවත් ඒවා මේ ආර්ථිකමය තුළ Tamange ලෙහෙසිය පහසුවද වැඩන දෙමාපිය පරම්පරාවක් නිසා නරක දැනට තල්ලු වෙලා තියෙනවා. ඒක නිසා ඒවා වෙනස් කරන දෙවන්ත කාර්යභාරයක් ගන්න ඕන. ඒ වගේම ආර්ථික අර්බුදය තුළ මේ ආහාර උද්ධමනය අපි මෙතන සංඛ්‍යාලයකන හැමදාම කියනවා. ගිය මාසේ 160ක් වෙච්ච ආහාර උද්ධමනය අගෝස්තු මාසේ සමාන ජූලි මාසේ 160ක් වෙච්ච ආහාර උද්ධමනය අගෝස්තු මාසේ 164යි. නිසක වශයෙන්ම මේ කතා කරන සැප්තැම්බර් මාසේ ආහාර උද්ධමනය 170කට යාවි. කොහොමද මිනිස්සු සාමාන්‍ය එදිනදා මිනිස්සු කාට ජීවත් වෙන මිනිස්සු ජීවත් වෙන්නේ ආහාර ගන්න? ඒක නිසා තමයි ආහාර වේල් මගහැරලා තමයි ඔවුන්ගේ ජීවිතය අනිත් කාරණාවට ඉස්සරහට ගන්න සිද්ධ වෙන්නේ. අනිත් පැත්තෙන් විරකියාව බරපතල ප්‍රශ්නයක්. මේ අර්බුදය තුළ විරකියාව තව තවත් වැඩි වෙමින් තියෙනවා. අද ලංකාවේ සංඛ්‍යා ජනහ සංඛ්‍යාලයක දෙපාර්තමේන්තුවේ කියන්නේ 104.3යි 405යි විරකියාව කියලා. මානියෝජන කරන මාතර දිස්ත්‍රික්කයේ තමයි ලංකාවේ ඉහළම විරකියාව තියෙන 104.5ක්. සමස්තයක් විතර විදගත්තන් පස්සේ සාමාන්‍යයක් විතර 104.5ක් වුණාට දැන් මේක මේ සංඛ්‍යාලයකන හරිද කියන කාරණා නැවතත් බලන්න ඕනේ. මේ විරකියාව බරපතල ඛේද වාචකයක්. විරකියාව වගේම මේ පහුගිය ආර්ථික අර්බුදය තුළ කොවිඩ් සමය තුළ අපේ රටේ රස්සා වලින් දොට්ට වැටිච්ච પરම්පරා පිරිස් විශාල ප්‍රමාණයක්. එක පැත්තකින් ආයුධමත් ශ්‍රේෂ්ඨය සම්පූර්ණයෙන්ම කඩාගෙන වැටුණා. මේ රටේ එදිනදා ජීවත් වෙන මිනිස්සු, කුලී වැඩ කළ ජීවත් වෙන මිනිස්සු, කර්මාන්ත ආයතන වල වැඩබිම් වල ජීවත් වෙන මිනිසුන්ගේ රැකියාද සියල්ල වතුරේ. රුපියල් 900 ගාණ තිබි සිමෙන්ත කොට 3000ට වැඩි වෙනකොට අද වැඩබිම් නැහැ. වැඩබිම් මුඩුබිම් බාඩ පත් වෙමින් තියෙනවා, පත් වෙලා තියෙනවා. ඒ වැඩබිම් මුඩුබිම් බාඩ පත් වෙන ඒවා ජීවත් වෙන මිනිස්සුද බාරපතල ආර්ථික ඛේද වාචකයක්. ඒ රැකියා වලින් දොට්ට වැඩිච්ච අය සංචාරක ශේෂ්ඨයේ බහුතරයක් දෙනා පහුගිය කාලේ රැකියා විරකියාව වලට පත් වුණා. බාරපතල ඛේද වාචකයක් තියෙනවා. දැන් මේ අය අවිධිමත් ශේෂ්ඨ වුණාට විධිමත් ශේෂ්ඨේ රාජ්‍ය සේවයේ පෞද්ගලික අංශයේ මාස් පරිදි ලබන මිනිස්සුත් මම මේ පාර්ලිමේන්තුවේ තවස්ථා ගන්නකදී කිව්වා අද මේ ආර්ථික අර්බුදයේ ඛේද වාචක නිසා අද ඒ අය හිඟන්න නොවි පුලන්න බවට පත් වෙලා ඒ අයගේ ඒ දිනදා ආදායම් ටික ප්‍රමාණවත් වෙන්නේ නැහැ, මාසෙ පඩිය ප්‍රමාණවත් වෙන්නේ නැහැ. ජීවත් වීම සඳහා වෙන මේ අරගලයට මුහුණ දෙන්න සමස්ත රාජ්‍ය සේවයේ අතිමහත් බහුතරය බරපතල ඛේදනීය වත්තේට පත් වෙලා තියෙන්නේ. මා විශ්වාස කරන්නේ ඉතාමත් අරාජකත්වයට පත් වෙච්ච කාරණාවක්. ඒ වගේම එයාට ලැබෙන වැටුප ප්‍රමාණවත් අද ඒ වෙනුවෙන් කිසිම දෙයක් නැහැ. මම දන්නවා ගම ජනාධිපතිතුමා මුදල් ඇමතිවරයාගේ රජය වේ ඉදිරිපත් කරපු අය වේ පරිවැඩි කරන්නේ බැරිව අපි දන්නවා මේ තරු බඩුදේ තුල. නමුත් ඒක දැන් වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරන්න ඕන. කිසිදු වැඩපිළිවෙළක් තිබුණාද? අද රාජ්‍ය සේවකයන්ගෙන් අතිමහත් බහුතරයක් තෘප්තිමත් භාවයකින් තොරව තමයි සේවාවට ඉන්නේ. මාතර ඉන්න මේ මිනිස්සයා මාසෙ රුපියල් 15,000 20,000 වැඩක් වියදම් කරගෙන කොළඹ වලට එනවා. කොළඹ ඉන්න මිනිස්සයා 10,000-15,000 වියදම් කරලා තව කොහේ රස්සාවට එනවා. අද මේ වගේ අර්බුදයක් වෙලාවේ කාර් සාධක බලකා දාන්න ඕන තෘප්තිමත් රාජ්‍ය සේවයක්, පළදායිතා රාජ්‍ය සේවයක් හදන්න මේ අයගේ ස්ථාන මාරු පිළිබඳව යම් වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරන්න. අද තෙල් පිටවල අර්බුදයක් තියෙනකොට Tamanට පහසුවෙන් යන්න පුළුවන් ආසන්න ස්ථානවල වැඩට යන්න ක්‍රමවේද අද හැදුවද? ඒවගෙන කිසිදු තර්කයක් නැහැ. පමණක් අය ඉතාමත් වේදනාවෙන් ඒ සේවාවෙ ඉන්නවා. ඒක කිසිදු වැඩපිළිවෙළක් නැහැ. ඔවුන්ගේ වියදම් වැඩි ප්‍රමාණයක් ප්‍රවාහන සහ ගමනාගමන වියදම් වලට දරන්න අද සිද්ධ වෙලා තියෙනවා. ඒක නිසා ඒ වෙනුවෙන් මැදිහත් වීමක් වෙන්න ඕන. අනිත් පැයෙන් ඔබතුමිය දන්න ඔබතුමිය මේකට කැමති වෙන එකක් නැහැ සමහරවිට. නමුත් අම්ම කෙනෙක් විදිහට කැමති වෙන්න ඕන දෙයක්. රැකියා ලක්ෂ වැඩපිළිවෙළක් ගෝඨාභය රාජපක්ෂ රාජපක්ෂතුමා ඉතාම සත්භාවයෙන් ක්‍රියාත්මක කරා. මේ අර්බුදය තුළ එතුමා කල්පනා කරේ මේ රටේ ආදායම අඩුම පවුල් වලින් එක පවුලකට එක රස්සාවක් රජයේ රස්සා දෙන්න ඕන කියන සංකල්පය. ඒ අනුව පවුල් ලක්ෂයක් වෙනුවෙන් රැකියා ලක්ෂයක් දෙන වැඩපිළිවෙලේ 39,000ක් රැකියා ලබා දුන්නා කාර් සාධක බලකාය කියලා. ඒ රැකියාව ලක්ෂ වැඩපිළිවෙල ක්‍රියාත්මක වුණේ පල්ලෙහාම අධ්‍යාපන මට්ටමේ තියෙන අපි කිව්වට කමන්න අට සමත් අටසේනිය දක්වා ඉගෙන ගත්ත අය වෙනුවෙන් තමයි රැකියා දුන්නේ. ඒ අය මේ රටේ නිෂ්පාදන ක්‍රියාවලියට මේ ක්‍රියාවලියට 10ක් කරගන්න එදා කිව්වේ මාස 6කට පස්සේ එයා ස්ථිර කළ රාජ්‍යයට එකතු කරනවා කියලා. දැන් අවුරුදු කමාරක් 22,500 තමයි එයා ජීවත් වෙන්නේ. එතන ඉන්නවා රස්සා දාලා මොනවා හරි දනක වැඩ කරපු රස්සාව පැත්තකට දාලා රජයේ සේවයට එන්න ආසාවෙන් ආපු අය. එතන ඉන්නවා දෛනිකව කුලී වැඩ කරලා මේසන් වැඩ කරලා වඩු වැඩ කරලා මේසන් වැඩ වඩු වැඩ පහුගිය කාලේ නට රුපියල් 3000 4000 10000 රුපියල් තිබිච්ච අය. එහෙම මුදල් හම්බ කරපු අය මේ ක්‍රියාවලියට එකතු වුණා. මාස 6කින් ඉස්තර වෙලා රාජ්‍යයට එකතු වෙන්න අද ඒ සමස්ත කාර් සාධක බලකායේ 39,000ම බරපතල අර්බුදයක් මේ ඛේදවාචකයේ එක ඛේදිකාවලක් ඔවුන්ගේ පවුල් සම්පූර්ණ පවුල් සංස්ථා බිඳ වැටලා තියෙනවා. පමණක් අය ඉන්නවා අය 39,000න් මං හිතන්නේ භාගයක් විතර සමෘද්ධි පවුල්. මේ රස්සාව හම්බෙච්ච ගමන් සමෘද්ධි දීමනාව කපලා දැම්මා. සමෘද්ධි දීමනාව කපලා දැම්මා. සමෘද්ධි ව්‍යාපාරයෙන් එකක් අයින් කරා. ඒක නිසා මේ 39,000 ගණන මුදල් අමාත්‍යතුමා විදියට ජනාධිපතිතුමා ඉන්න නිසාවෙන් ඒ අදාළ විශේෂ භාර අමාත්‍යවරුන්ගෙන් ගෞරවයෙන් ඉල්ලනවා විශේෂ මැදිහත්වීමක් වෙලා ඒ කාර් සාධක බලකායේ ඒ පවුල්වල දරුවන් ඒ රස්සා කරන අය සම්බන්ධව වැඩපිළිවෙළක් කරන්න. ඔවුන් අද පමණක් රාජ්‍ය නිලධාරීන්ගේ උද්දච්ච රාජ්‍ය නිලධාරීන්ගේ ගොදුරු බවට පත් වෙලා තියෙනවා. ඔවුන් අද වැඩ කරන්නේ අපේ භාෂාවෙන් කියනනම් වහල් උන්හා සමානව වැඩ කරන්න සිද්ධ වෙලා තියෙන්නේ. පමණක් ආයතනවල ඉන්න කම්කරුවා අපේ රටේ මේ ක්‍රමයේ තියෙන වැරද්ද ස්ථිර කම්කරුවා ළඟට මේ කාර් සාධක බලකාය කෙනෙක් දැම්මම අර ස්ථිර කම්කරුවා ඕර්සියල් වෙනවා අර කම්කරුවා වහල බවට පත් වෙනවා. එක සමාන රැකියා අවස්ථාව රැකියා මට්ටම එක්කෙනෙකුගේ පඩි 45,000 එක්කෙනෙක් 22,000 එක රස්සාව කරනවා. නමුත් ඉතාමත් දෛනිකව මහා අර්බුදයක ඉන්නේ. ඒක නිසා මේ අය ගැන කිසිදු මැදිහත්වීමක් වෙලා නැහැ. ඒ වගේම මේ කාරණා සම්බන්ධ මේ සියලු දේවල් නිසාවෙන් අද බරපතල ඛේදනීය තත්ත්වයක් මිනිසුන්ගේ දෛනික ජීවිතය ගත කරන්න නිසා ඔවුන් කැප කරන්න සිද්ධ වෙලා තියෙන්නේ. ලයිට් බිල ගෙවන්න ඕන නැත්නම් ලයිට් කපනවා. වතුර බිල ගෙවන්න ඕන නැත්නම් වතුර බිල කපනවා. ප්‍රවාහන පහසුකම් ගෙවන්න ඕන නැත්නම් රස්සාවට නොකියොත් එතන රස්සාව නැති වෙනවා. දරුවෝ ඉස්කෝලේ යන්න ඕන ඒ විදිහට දරන්න ඕන ඒ සියල්ල කරන්න වෙන නිසා ඔවුන්ට කැපකිරීම කරන්න වෙන්නේ කන කෑම වේලෙන්. අද ඒක අර්බුදයේ තමයි මේ පෝෂණීය අර්බුදයේ බවට පත් වෙලා තියෙන්නේ. මොකද මේ දන්න වතුකරේ ජීවත් වෙන මිනිස්සු අද ජීවත් වෙන ආකාරය වතුකරේ මිනිසුන්ගෙන් ආහාර වේල් තුනෙන් පුරුද්දක් විදිහට එක වේලක් කෑවේ පිටි ආශිත නිෂ්පාදනයක්. රොටියක් හරි මොන හරි දෙයක් ආපු මාල් නියෝජනය කරන දෙනියා මතවන කොට්ටාසේ මිනිසුන්ගේ ජීවිතය අපි හොඳින් දන්නවා. ඔවුන් ලේසියෙන් දවල් වේල හැමදාම පිරිමැහුවේ උදේ මොන හරි කාලේ යනවා දවල් රොටියක් හොදාගෙන යනවා රාට තමයි මොන හරි දෙයක් කන්නේ. අද ඒ රොටි කාපු මිනිස්සු පිටි වේලක් කාපු මිනිස්සු එහෙම නැත්නම් වල වැඩයක් හරි මොන හරි කාලේ වේලක් පිරිවහ මිනිස්සු අද පිටිවල මිලත් එක්ක සම්පූර්ණයෙන්ම ඒ ආහාර වේල කැප කරලා අවසානයි. මේ රටේ ශක්තිමත්ම හිටපු පරම්පරාවක් වතුකරේ පරම්පරාව ඔවුන් සාමත් අසාධාරණ ලක් වෙච්ච පරම්පරාවක්. දැන් අවුරුදු 200ක් වෙනවා මේ 2023 අවුරුද්දට ලංකාවට වතුකරේ මිනිස්සු ඇවිල්ලා 200 වෙනි වසර සමරන්න වෙන්නේ ඛේදවාචකයක් විදියට. ඒකට වතුකරේ සමස්ත මිනිසුන් අද මේ උද්දමනය එක්ක කොයිදනීය තත්ත්වයට පත් වෙලා තියෙනවා. ඔවුන්ගේ පෝෂණය සම්බන්ධව කවර කතාද?
ඔබතුමාට මිනිත්තු දෙකක්.
අනිත් පැත්තෙන් ගත්තම නාගරික වතුකරේ තත්ත්වයත් ඒ හා සමානයි. අනිත් පැත්තෙන් ගත්තම මෙතෙක් කාලයක් යම් පෝෂණීය පෝෂදායී ආහාර වේලක් ගත්ත පරම්පරාවක් තමයි දීවර ශ්‍රේෂ්ඨය අය. එයාට යම් පෝෂදායී තත්ත්වයක් තිබුණා. අද සමස්ත දීවර ශ්‍රේෂ්ඨයන් අතිමහත් බහුතරයක් මේ පවතින ආර්ථික අර්බුදය නිසා තෙල් අර්බුදය නිසා විශේෂයෙන්ම ලාම් තෙල් වල මිල 300 ගාණක් වැඩි කිරීමේ ප්‍රතිඵලයක් විදියට දිනපතා යන බෝට්ටු වල ඒ දීර්ඝ කර්මාන්ත සම්පූර්ණයෙන්ම කොඩා වැටලා විනාශ වෙලා. ඒක නිසා අද ඒ අයට පෝෂදායී ආහාර වේලක් ගන්න හම්බෙන්නේ නැහැ. එයාගේ සංස්කෘතික අංගයක් තිබුණා දෛනිකව මුහුද යන ඒ දීවර බෝට්ට මොහොතෙන් ගොඩබිමට ආවට පස්සේ ගෙදර යනකොට මාළු කුරයියක් අරගෙන යනවා. ඔවුන්ගේ ඒ මාළු පරිභෝජන සම්බන්ධ තත්ත්වයක් තිබුණා. අද මේ ක්‍රමය තුළ ඒ ස්පුරුද්ද අද අහිමි වෙලා අද දීවර ශ්‍රේෂ්ඨයේ පරම්පරාවල බරපතල පෝෂණීය අර්බුදයක් නිර්මාණය වෙලා තියෙනවා. මේ සමස්ත ක්‍රියාවලියේ ප්‍රතිඵලය තමයි මන්ද පෝෂණය විතරක් නෙවෙයි ඊළඟ පරම්පරාවට ඇති වෙන අධ්‍යාපනයේ සාමයේ සියලු ප්‍රතිඵල. ඒක නිසා අවසාන වශයෙන් මේ වැදගත් යෝජනාව පළදා යෝජනාව බවට පත් වෙන්න මොකද අද මෙතන ඇමතිවරු නැතු වුණා නම් තැන්සාට් වාර්තා බලන්න නිලධාරීන් ලව්ව මේ තොරතුරු හොයලා බලන්න මේ සභා කර්මයේ මතුවෙච්ච අදම් කාරණා කල්පනා කරලා බලලා අපිට පක්ෂපාත ભેද විදියට නැතුව කල්පනා කරන්න නැතුව කවුරුත් එකතු වෙලා මේ දරුවන්ගේ පෝෂණය සම්බන්ධ පාර්ලිමේන්තුව තුළ ඒ තේරීම් කාර්ය සභාවක් විදියට දිස්ත්‍රික් සම්බන්ධීකරණ කමිටු විදියට ප්‍රධාන කර්මා කරහරණාවක් විදියට පාසලේකම් කොට්ටාස ගාමිණිදාරි මට්ටම දක්වාම මේ දරුවන්ගේ පෝෂණය සම්බන්ධ කාරණා හොයලා බලලා වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක නොකරමින් මේ රට තව පරම්පරාවක් තුළ අනාගත අනාත වෙලා විනාශ වෙලා අඳුර වෙලා යනවා ඒක නිසා මේ පළදායි යෝජනාව පළදායි බවට පත් කරන සදා මැදිහත් වෙන කියන ආරාධනා කරමි මට ලබා දීම සම්බන්ධ වෙලාව මහේස්ත්‍රිතු වන්දනා බොහොමත්ව සිටි
ස්තුතියි ගරු මන්ත්‍රීතුමා ගරු ඉම්රාන් මහරුෆ් මන්ත්‍රීතුමා ඔබතුමාට මිනිත්තු 9ක කාලයක්
තියෙනවා නන්රි ගෞරව පාර්ලිමේන්තු උරුපිනර් තිරුමණි රෝහිණි குமாரி விஜயரத்ன அவர்களினால் கொண்டு வரப்பட்டிருக்கின்ற இந்த போஷாக்கு சம்பந்தப்பட்ட இந்த பேரணியிலே சில விடயங்களை சொல்ல வேண்டிய ஒரு நிலைப்பாட்டில் இருக்கின்றோம். குறிப்பாக அவர் கொண்டு வந்திருக்கின்ற இந்த பேரணியிலே சொல்லப்பட்டிருக்கின்றது யூனிசெஃபினால் அறிவிக்கப்பட்டிருக்கின்ற ஒரு அறிக்கையின்படி தெற்காசியாவில் கடுமையான போஷாக்கின்மை நிலைமையை எதிர்நோக்கியுள்ள நாடுகள் மத்தியிலே இரண்டாவது இடத்தில் இருப்பதாக யூனிசெஃபினுடைய ஒரு அறிக்கை குறிப்பிடப்பட்டிருக்கின்றது. ஆகையால் சிறுவர்களுடைய போஷாக்கு நிலைமையை உயர்த்துவதற்கான முறையான ஒரு வேலை திட்டத்தை ஆரம்பிக்க வேண்டும் என்ற ஒரு பிரேரணையை முன்வைத்திருக்கின்றார். உண்மையிலே இது மிக முக்கியமான ஒரு பிரேரணையாக காணப்படுகின்றது. இன்று இந்த நாட்டிலே ஏற்பட்டிருக்கின்ற பொருளாதார நெருக்கடிக்கு பின்னர் இந்த நாட்டினுடைய செயற்பாடுகளினுடைய முன்னெடுப்பின் காரணமாக இன்று பல மக்கள் பல கஷ்டப்படுகின்ற ஒரு நிலைப்பாட்டில் இருந்து கொண்டிருக்கின்றார்கள். இன்று அவர்களுடைய அன்றாட உணவு உண்ணுகின்ற அந்த நிகழ்ச்சி நிரல் இன்று மாற்றப்பட்டிருக்கின்ற ஒரு நிலையிலே காணப்படுகின்றது. குறிப்பாக இன்று இந்த வருடம் எங்களுடைய திருகோணமலை மாவட்டத்திலே குழந்தைகளுக்காக வழங்கப்படுகின்ற இந்த திரிபோஷா என்று சொல்லப்படுகின்ற இந்த பிள்ளைகளுடைய நிறையை அதிகரிக்குகின்ற இந்த நிலைப்பாடு இன்று இடைநிறுத்தப்பட்டிருக்கின்றது. உண்மையிலே ஒரு வறிய குடும்பத்தின் மூலமாக இருக்கின்றவர்கள் அல்லது கட்பணி தாய்மார்களுக்கு மிகவும் அவசியப்படுகின்ற இந்த திரிபோஷா இடைநிறுத்தப்பட்டிருப்பது என்பது இன்று உண்மையிலே ஒரு கவனிக்க வேண்டிய ஒரு விடயமாக காணப்படுகின்றது. இன்று இதற்கு பல தீர்வுகள் சொல்ல முடியும். இதற்கு பதிலாக வேற ஏதாவது ஒன்றை பாவியுங்கள் உண்ணுங்கள் என்று சொன்னாலும் இதன் மூலம் கிடைக்கப்படுகின்ற அந்த நன்மைகள் குறிப்பாக தாய்மார்களுக்கும் அந்த பிள்ளைகளுக்கும் அதிகமாக காணப்படுகின்றது. ஆகையால் அதை வழங்குவதற்கான நடவடிக்கையை அரசாங்கம் எடுக்க வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக்கொள்வதோடு இன்று இந்த பொருளாதார நெருக்கடியினால் இன்று எங்களுடைய பிரதேசத்திலே காணப்படுகின்ற கற்பணி தாய்மார்களுக்கான இந்த குருதிச்சோவை என்று சொல்லப்படுகின்ற இந்த நோய் இன்று அதிகரிக்கப்பட்டு கொண்டு காணப்படுகின்றது. குறிப்பாக இது இரும்பு சத்து குறைபாடாக காணப்படுகின்ற ஒரு விடயமாக காணப்படுகின்றது. ஆகையால் இதன் காரணமாக இன்று தாய்மார்களுடைய இதயம் பாதிக்கப்படுகின்ற ஒரு நிலையிலே இன்று அடைந்திருக்கின்றது. அதே போன்று பிள்ளைகளுடைய வளர்ச்சி வீதம் குறைவாக காணப்படுகின்ற ஒரு நிலையும் காணப்படுகின்றது. ஆகையால் இந்த விடயத்திலும் கவனம் செலுத்த வேண்டும். அதே போன்று இந்த குறை அதாவது பிள்ளைகளுடைய நிறை குறைகின்ற வீதமும் தொடர்ச்சியாக அதிகரித்து செல்லுகின்ற ஒரு நிலைப்பாடு இன்று எங்களுடைய மாவட்டத்திலும் இந்த நாட்டிலும் காணப்படக்கூடிய ஒரு நிலையிலே காணப்படுகின்றது. குறிப்பாக 5 வயதுக்கு உட்பட்ட பிள்ளைகளுடைய நிறை குறைகின்ற வீதம் இந்த வருடத்திலிருந்து தொடர்ச்சியாக அதிகரித்து சென்று கொண்டு கொண்டிருக்கின்றது. குறிப்பாக எங்களுடைய கிண்ணியா மூதூர் குச்சவெளி திருகோணமலை கந்தலா கோமரங்கடவல பதவி சிறுபுற வெறுகள் சேருவில போன்ற பிரதேசங்களிலே இது மிகவும் கூடுதலாக காணப்படுகின்ற ஒரு நிலைப்பாட்டிலே இருந்து கொண்டிருக்கின்றது. ஆகையால் இதிலும் கவனிக்க வேண்டிய ஒரு நிலைப்பாட்டிலே அரசாங்கம் இருந்து கொண்டிருக்கின்றது. அது மாத்திரமல்ல இன்று கற்பணி தாய்மார்களுக்கு இலவசமாக செய்து கொண்டிருந்த இந்த குருதி பரிசோதனை இன்று இடைநிறுத்தப்பட்டிருக்கின்றன. இந்த குருதி பரிசோதனைக்கான சரியான ரசாயன பதார்த்தங்கள் பற்றாக்குறையின் காரணமாக இன்று இது இடைநிறுத்தப்பட்டிருக்கின்றது. ஆகையால் சுமார் 6 மாதங்களாக இந்த தாய்மார்கள் இந்த பரிசோதனையை மேற்கொள்ள முடியாமல் மிகவும் கஷ்டப்படுகின்ற ஒரு நிலைப்பாட்டிலே தனியார் வைத்தியசாலைகளிலே பெற வேண்டிய ஒரு நிலையிலே இருந்து கொண்டிருக்கின்றார்கள். ஆகையால் இந்த விடயத்திலும் கவனம் செலுத்த வேண்டிய ஒரு நிலையிலே நாங்கள் இருந்து கொண்டிருக்கின்றோம். அதே போன்று இந்த தாய் சேய் சம்பந்தமான பிரச்சனைகளிலே கூடுதலாக முகம் கொடுக்கின்ற மிட்வைஃப் என்று சொல்லுகின்ற அவர்களுடைய பிரச்சனைகள் காணப்படுகின்றன. அவர்களுடைய வசதிகளை ஏற்படுத்தக்கூடிய வசதி வாய்ப்புகளை ஏற்படுத்தக்கூடிய கடமை இன்று அரசாங்கத்துக்கு காணப்படுகின்றது. ஆகையால் அவர்களுடைய அந்த பிரச்சனையும் கருத்தில் கொண்டு அவர்கள் எதிர்நோக்குகின்ற பிரச்சனைகளுக்கான தீர்வுகளையும் வழங்க வேண்டும் என்பதை இந்த இடத்திலே கேட்டுக் கொள்கின்றோம். அதே போன்று இன்று பாடசாலைகளிலே வழங்கப்படுகின்ற போஷாக்கு உணவு சம்பந்தமான விடயங்கள் இன்று இடைநிறுத்தப்பட்டிருக்கின்றன. ஆகையால் இது தொடர்ச்சியாக வழங்கப்பட வேண்டும். குறிப்பாக பின்தள்ளப்பட்ட கிராமங்களிலே காணப்படுகின்ற பாடசாலைகளிலே கல்வி கற்கின்ற பிள்ளைகளுடைய நிலை மிகவும் மோசகரமான ஒரு நிலையை காணக்கூடியதாக இருக்கின்றது. ஆகையால் எதிர்காலங்களிலே எங்களுடைய நாட்டில் காணப்படுகின்ற பிள்ளைகளுடைய நிலை எவ்வாறு அமைய போகின்றது என்பதை நாங்கள் சிந்திக்க வேண்டும். ஆகையால் பாடசாலைகளிலே போஷாக்கு உணவுகளை வழங்குகின்ற திட்டத்தை சரியான முறையிலே அமுல்படுத்தப்பட வேண்டும் என்பதையும் இந்த இடத்திலே நாங்கள் கூறிக்கொள்ள விரும்புகின்றோம். அதே போன்று இந்த போஷாக்கு சம்பந்தமான விடயம் நான் நினைக்கின்றேன் மிக ஒரு முக்கியமான ஒரு விடயம். இந்த பாராளுமன்ற உறுப்பினர் அவர்களினால் கொண்டு வந்தப்பட்டிருக்கின்ற இந்த விவாதிக்கின்ற இரண்டு நாள் விவாதிக்கின்ற இந்த விடயம் ஒரு மிக முக்கியமான ஒரு விடயமாக காணப்பட்டாலும் இந்த பாராளுமன்றத்திலே இந்த இரண்டு நாள் விவாதத்தின் மூலம் இதற்கான எவ்வாறான தீர்வை பெற முடியும் என்பதை நாங்கள் சிந்திக்க வேண்டும். குறிப்பாக இந்த விவாதங்கள் நடைபெறுகின்ற பொழுது அரசாங்கத்திலே காணப்படுகின்ற எந்த ஒரு அமைச்சர்களையும் இந்த இடத்திலே காணக்கூடியதாக காணப்படவில்லை. ஆகையால் ஆளுங்கட்சியை சேர்ந்தவர்களாக இருந்தாலும் எதிர்கட்சியாக சேர்ந்தவர்களாக இருந்தாலும் எல்லோரும் குறைகளை சொல்லுகின்ற ஒரு நிலைப்பாட்டிலே இருந்து கொண்டிருக்கின்றார்கள். அதற்கான தீர்வை எப்படி நாங்கள் அடைய போகின்றோம் என்பதைத்தான் நாங்கள் கேட்க வேண்டும். ஆகையால் அதற்காக நாங்கள் குறுகிய கால தீர்வு அதே போன்று எதிர்காலத்திலே இதை எவ்வாறு தீர்க்க வேண்டும் என்ற அடிப்படையிலே இதற்கான தீர்வுகளை பெறுவதற்கான நடவடிக்கைகளை மேற்கொள்ள வேண்டும் என்பதை இந்த இடத்திலே நான் கேட்டுக் கொள்கின்றேன். அதே போன்று சபைக்கு தலைமை தாங்குகின்ற உறுப்பினர் அவர்களே, இன்று எங்களுடைய இந்த நாட்டினுடைய நிலைப்பாட்டை இன்று சர்வதேச நாடுகள் நம்மை உன்னிப்பாக கவனித்து பார்க்கின்ற ஒரு நிலைப்பாட்டிலே இருந்து கொண்டிருக்கின்ற இந்த சந்தர்ப்பத்திலே எங்களுடைய அரசாங்கம் தம்மை அந்த ஏனைய நாடுகளுக்கு ஒரு அடக்குமுறையர்களாக இன்று காட்டிக் கொண்டிருக்கின்றார்கள். அதே போன்று மனித உரிமைகளை மதிக்காதவர்களாக இன்று காட்டிக் கொண்டிருக்கின்றார்கள். அதே போன்று மக்கள் நலனை விட அதிகாரத்தினுடைய மோகத்தை கொண்டவர்களாக இன்று எங்களுடைய அரசாங்கம் இன்று சர்வதேசத்துக்கு அவர்களை காட்டிக் கொண்டிருக்கின்றார்கள். ஆகையால் இன்று நாங்கள் இந்த பொருளாதார நெருக்கடியிலே இருந்து கொண்டிருக்கின்ற சந்தர்ப்பத்திலே நாங்கள் எங்களுடைய நிலைப்பாட்டை ஏனைய நாடுகளுக்கு விளங்கப்படுத்தி எங்களுடைய நாட்டினுள் நடக்கின்ற கஷ்டங்களை எங்களுடைய நாடு எதிர்நோக்குகின்ற பிரச்சனைகளை தெளிவுபடுத்தி அந்த நாட்டின் ஏனைய நாடுகளின் மூலம் பெறப்பட வேண்டிய உதவிகளை பெறாமல் இவ்வாறான அடாவடி தரத்தை மேற்கொள்வது என்பது உண்மையிலே மிக ஒரு மோசகரமான ஒரு செயற்பாடாக காணப்படுகின்றது. இன்று அநியாயமாக இந்த ஜனநாயக முறையிலே ஆர்ப்பாட்டம் செய்த இன்று பல்கலைக்கழக மாணவர்கள் இன்று கைது செய்யப்படுகின்றார்கள். உண்மையிலே இது ஒரு கண்டிக்கத்தக்க ஒரு விடயமாக காணப்படுகின்றது. இன்று இந்த ஆர்ப்பாட்டக்காரர்கள் அல்லது இந்த கல்லூரியினுடைய மாணவர் கைது செய்வதனுடைய நோக்கம் என்னவென்றால் இன்று இந்த ஆட்சியாளர்கள் அவர்களுடைய ஆட்சியை இந்த ஆட்சியை அவர்கள் நாங்கள் வைத்துக் கொள்ள வேண்டும் அல்லது அதிகாரத்தை வைத்துக் கொள்ள வேண்டும் என்பதற்காக இன்று இவ்வாறான கைதுகளை செய்கின்றார்கள். அதே போன்று இன்று ஐக்கிய நாடு மனித உரிமைகளுடைய பேரவை சில விடயங்களை முன்வைத்திருக்கின்றன. குறிப்பாக இலங்கையின் அனைத்து மக்களினதும் மனித உரிமைகளுக்கு சவால் ஏற்பட்டுள்ளது என ஐக்கிய நாடுகளுடைய மனித உரிமை பேரவை தெரிவித்துள்ளது. அதே போன்று ஐக்கிய நாடுகள் மனித உரிமை பேரவையினால் இலங்கை குறித்து வெளியிடப்பட்டுள்ள அறிக்கையிலே இந்த விடயம் மிகவும் தெளிவாக விளங்கப்படுத்தப்பட்டிருக்கின்றது. குறிப்பாக கடந்த காலங்களில் இடம்பெற்ற மனித உரிமை மீறல்கள் மீறவும் இடம்பெறுவதாக தடுக்க இலங்கை பொறுப்பு கூற வேண்டும் எனவும் அதற்காக அரசாங்க நிறுவனங்களிலே ஆழமான மறுசீரமைப்பு மேற்கொள்ள வேண்டும் எனவும் தெரிவிக்கப்பட்டிருக்கின்றது. அதே போன்றுதான் தான் இந்த கொடூரமான பாதுகாப்பு சட்டத்தை சட்டங்களில் தங்கியிருத்தல் மற்றும் அமைதியான போராட்டங்களின் மீது அடக்குமுறையை பிரயோகித்தல் உடன் நிறுத்த வேண்டும் என்று அவர்கள் வலியுறுத்தியிருக்கின்றார்கள். ஆகையால் இன்று இவ்வாறான விடயங்களின் மூலமாக இந்த நாட்டிலே ஏற்படுகின்ற நல்ல விடயங்கள் இன்று இடைநிறுத்தப்பட்டுக் கொண்டிருக்கின்றது. ஆகையால் ஏனைய நாடுகள் எங்களை உன்னிப்பாக கவனித்துக் கொண்டிருக்கின்ற சந்தர்ப்பத்திலே இன்று எங்களுக்கு எங்களுடைய நாட்டிலே நடக்கின்ற நிலைப்பாட்டை மிக அழகான முறையிலே தெளிவுபடுத்தி உதவிகளை பெறக்கூடிய ஒரு நிலைப்பாடு இருந்தாலும் இன்று அவைகளை செய்யாமல் இந்த இவ்வாறான இந்த சட்டங்களை அமுல்படுத்தி இன்று இவ்வாறான கைதுகள் செய்வதன் மூலம் மீண்டும் இந்த அரசாங்கம் மீண்டும் ஒரு பிழையான வழியில் செல்லுகின்ற ஒரு நிலைப்பாட்டிலே அவர்கள் இருந்து கொண்டிருக்கின்றார்கள். அதே போன்று இறுதியாக ஒரு விடயத்தை சொல்ல வேண்டும். எங்களுடைய திருகோணமலை மாவட்டத்திலே இன்று அரச நிறுவனங்களுடைய வாகனங்கள் அதே போன்று நெல் அறுவடை மற்றும் உழவு நடவடிக்கையில் ஈடுபடுகின்ற விவசாயிகள் சிபெட்கோ ஷெட் மூலமாக பெட்ரோல் டீசல் எரிபொருட்களை பெறுகின்றார்கள். அவர்களுக்கு ஐஓசியிலும் பெறக்கூடிய அனுமதியினை வழங்க வேண்டும். ஏனென்றால் சிபெட்கோயிலே தொடர்ச்சியாக எரிபொருட்கள் வராத காரணத்தினால் திருகோணமலை மாவட்டத்திலே ஐஓசியினுடைய களஞ்சியம் இருப்பதன் காரணமாக அங்கு தொடர்ச்சியாக வருகின்ற காரணத்தினால் அங்கேயும் அவர்கள் ஐஓசியிலும் அவர்களுடைய எரிபொருள் தேவைகளை பூர்த்தி செய்வதற்கான அனுமதியை வழங்க வேண்டும் என்று கூறி முடிக்கின்றேன். நன்றி.
தேங்க்யூ. ஆனரபிள் காத மஸ்தான் மந்திரித்துமா அப்து மட்டும் இன்னும் துவிசா ஆர்டர் ப்ளீஸ். இட்டு பராத்துவ மூலாசனையிட்ட வீரசுமன வீரசிங்க மந்திரித்துமா பெமினோம்.
நன்றி. பிஸ்மில்லாஹிர் ரஹ்மானிர் ரஹீம். தலைமை தாங்கும் கௌரவ உறுப்பினர் அவர்களே, இலங்கையின் சிறுவர் மற்றும் தாய்மார் குறை போசாக்கு என்ற தலைப்பில் எதிர்க்கட்சி சமர்ப்பித்திருக்கின்ற இந்த சபை ஒத்திவைப்பு வேலை பிரேரணையில் எனக்கும் சந்தர்ப்பம் வழங்குவதற்கு மீண்டும் நன்றிகளை தெரிவித்தவனாக, இந்த தரவின் அடிப்படையில் தொடர்ச்சியாக எதிர்க்கட்சி பாராளுமன்ற உறுப்பினர்களால் கூறப்பட அந்த ஆறாவதாக யூனிசெஃப் நிறுவனம் வந்து குறை போசாக்கில் வந்து எமது சிறுவர்கள் இலங்கையில் ஆறாவது இடத்தில் உள்ளதாக கூறப்பட்டுள்ளதுங்கிற அடிப்படையில் தொடர்ச்சியாக கூறுகின்றார்கள். உண்மையிலேயே அது வந்து எந்த புள்ளி விவர அடிப்படையில் அது அவ்வாறு கூறுகிறார்கள் என்பதுதான் தெரியவில்லை. எமது நாட்டை பற்றி ஒரு பிழையான கருத்தை யூனிசெஃப் நிறுவனத்தினால் கூறப்பட்டால் அதை நாங்கள் அவ்வாறு இல்லை, இந்த நிலைமையில் தான் இருக்கின்றோம் என்பதனை தான் எல்லோரும் ஒன்று சேர்ந்து நாங்கள் கூற வேண்டுமே தவிர இந்த இடத்திலும் நாங்கள் இதை அரசியலாக்காமல் நாங்கள் அவ்வாறு ஒவ்வொரு விடயங்களையும் அரசியலாக்காமல் இருப்பதுதான் சால சிறந்தது என்பதை இங்கு கூறிக்கொள்றதோட உண்மையிலேயே எமது மக்களுடைய எமது சிறார்கள் தாய்மார்களுடைய மந்த போசாக்கு இருக்கின்றது என்பதனை நாங்கள் ஒத்துக்கொள்ளத்தான் வேண்டும். அதை நிவர்த்தி செய்கிற விதத்தில் எமது செயல்பாடுகளை நாங்கள் எல்லோரும் ஒன்று சேர்ந்து செயல்படுத்த வேண்டும் என்பதைத்தான் நாங்கள் பேச வேண்டுமே தவிர அதை விட்டுவிட்டு எமது நாட்டு சம்பந்தமான பிழையான கருத்துக்களை ஏனையவர்கள் கூறியதை வைத்து நாங்கள் இங்கு விவாதிப்பதில் ஒரு அர்த்தமற்றது. இருந்தாலும் இந்த பிரேரணை மூலம் நாங்கள் எமது சிறுவர்களும் தாய்மார்களும் குறை போசாக்கள் இருக்கின்றார்கள் என்பதென்ற அடிப்படையில் எதிர்காலங்களில் நாங்கள் அதை எவ்வாறு நிறைவு செய்ய வேண்டும் என்பது சம்பந்தமாக தான் நாங்கள் இங்கு கலந்தாலோசிக்க வேண்டும் என்பதனை கூறிக்கொள்வதோடு குறிப்பாக தொடராக அதாவது 2015 ஆண்டு இந்த சுகாதார அமைச்சு புள்ளி விவர அடிப்படைகளில் கிட்டத்தட்ட பாடசாலை மாணவர்கள் 18% போசாக்கின்மை உடையவர்களாக காணப்படுகிறார்கள் என்பதனை தெளிவாக என்று கூறினார்கள். அந்த ஒரு புள்ளி விவரங்கள் இருக்கின்றது. அதேபோல சராசரி 10-15 வீதமான பிள்ளைகள் மேலதிக போசாக்கள் உணவு கிடைக்காமல் அவர்களது உயரம் உடல்நிறை குறைபாடுகள் காணப்படுவது தொடர்பிலும் பொதுவான கருத்துகள் இருக்கிறது. அது இங்கு மட்டுமில்லை, அது முழு உலகத்திலும் இருக்கின்ற அந்த கருத்துகள் தான். அந்த அடிப்படையில் இந்த குறிப்பாக கூறுவதென்றால், எமது நாட்டில் அதாவது சிறுவர்கள் போசாக் இந்த மந்த போசாக்கை நிறைவு செய்யும் விதமாக அரசாங்கம் அதற்கு முன்னுரிமை அளித்து செயல்பட உறுதி பூண்டுள்ளது என்பதனை இங்கு எமது அரச சார்பான பாராளுமன்ற உறுப்பினர்களுடைய கருத்திலும் அமைச்சர்மார்களுடைய கூட்டிலும் தெளிவாக காணப்படுகின்றது. அந்த அடிப்படையில் நாங்கள் தொடர் நடவடிக்கைகள் மேற்கொள்ளப்படும் என்பதை இங்கு கூறிக்கொள்றதோடு, குறிப்பாக எமது மொன்றாகலை, புலனர்வை, அதேபோல எனது மாவட்டங்களான நான் பிரதிநிதித்துவப்படுத்தும் மாவட்டமான வவுனியா மற்றும் வட மாவட்டத்தில் இருக்கின்ற கிளிநொச்சி மாவட்டங்களில் உள்ள சிறுவர்களில் பெரும்பாலானோர் போசாக்கு குறைபாடுகளுடன் காணப்படுவதாக சுகாதார அமைச்சு கூறுகிறது. அதேபோல மேல் மாகாணத்தில் குறிப்பாக கூறுவதென்றால், மருதானை, மாளிகாவத்தை, மட்டக்களி உள்ளிட்ட பகுதிகளிலும் சிறுவர்களுடைய போசாக்கு குறைவாக காணப்படுவது என்பதனை தெரிவித்திருக்கின்றார்கள். அந்த அடிப்படையில் அங்கு கொழும்பாக மேல் மாகாணத்தை எடுத்துக்கொண்டால், மக்கள் செறிந்து வாழ்றதும் அவருடைய வருமானம் குறைவுகளும் தான் இதற்கு அடிப்படை காரணம். ஆனால் எமது பகுதிகளில் இருக்கின்ற இந்த போசாக்கு மந்த போசாக்கை குறைப்பதற்குரிய நடவடிக்கைகளை நாங்கள் தொடர்ச்சியாக எடுத்துக் கொண்டிருக்கின்றோம். அந்த அடிப்படையில் அங்கிருக்கின்ற அதாவது அனைத்து நிலங்களிலும் பயிர் செய்யக்கூடிய ஒரு விதத்தில் அங்கு அனைத்துமே செய்யப்பட்டுக் கொண்டிருக்கிறது என்பதனை, அதற்குரிய ஏற்பாடுகள் அதாவது அந்த அது சம்பந்தமான பிரச்சனைகள், அது சம்பந்தமாக ஏற்படுகின்ற பிணக்குகளை தீர்த்து அவசரமாக அந்த காணிகளில் தொடராக எந்த காணியும் வெட்டு தடையாக இல்லாமல் அது சம்பந்தப்பட்ட பயிற்சிகள் செய்வதற்குரிய ஏற்பாடுகளும் செய்யப்பட்டிருக்கிறது என்று கூறிக்கொள்வதோடு, தலைமை தாங்கும் கௌரவ உறுப்பினர் அவர்களே, 2013 யூனிசெஃப் நிறுவனம் மேற்கொண்ட போசாக்கின்மை ஆய்விலும் வட மாகாணமே அதிக பாதிப்பு அடைந்த மாகாணம் என்ற அடிப்படையில் காட்டப்பட்டிருக்கின்றது. ஆனால் நாகிறேன், அதில் தொடர்ச்சியாக எமது பகுதி இவ்வாறான ஒரு நிலைமை காட்டப்படுவதற்குரிய காரணம் தொடர் யுத்தம். 35 வருடமாக அங்கு தொடராக நடைபெற்ற யுத்தம் காரணமாக அங்கு குடும்ப தலைவர்களுடைய இறப்பு, அதே போல அந்த விவசாய காணிகளில் உள்ள பிரச்சனைகள், இவ்வாறான நான் கூறியது போல இந்த பிரச்சனைகள் தொடராக அதுகளை தீர்க்கும் பொழுது எங்களுக்கு ஏற்படுற பாரிய பிரச்சனைகள் தான் இந்த ஃபொரஸ்ட் சம்பந்தப்பட்ட, அதே மாதிரி வைல்ட் லைஃப், இவர்கள் வந்து அந்த காலகட்டங்கள் யுத்த காலகட்டங்களில் மக்கள் இல்லாத பகுதிகளில் எல்லாத்தையும் தங்களுடைய இடங்களாக, அதாவது 2012 எந்த விதமான பிரதேச செயலாளர்களுடைய அறிக்கைகளோ மாவட்டத்தில் உள்ளவர்களுடைய அறிக்கைகளை பெறாமல் இவர்கள் தாங்கள் தங்களுடைய ஃபொரஸ்டுக்குரியதாக அடையாளப்படுத்தி கெசட் பண்ணப்பட்டிருக்கிறது. அது 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 சம்பந்தமாக தான் பாரிய பிரச்சனை. அது சம்பந்தமாக அமைச்சர் அதே போல செயலாளர்களோட பேசி கட்டம் கட்டமாக அந்த அவர்களுடைய காணிகளை விடுவிக்கக்கூடிய நடவடிக்கைகளை மேற்கொண்டிருக்கிறோம். அந்த அடிப்படைகளில் நினைக்கிறேன், தற்பொழுது விவசாயம் காணிகளில் வந்து அவங்களுக்கு உரித்தாக ஃபொரஸ்ட் இடமா இருந்தாலும் அந்த இடங்களில் விவசாயம் செய்யக்கூடிய அளவுக்கு இந்த ஒரு விட்டு கொடுப்புகள் நடந்திருக்கின்றது. அதே போல அது ஸ்டேட்லங்கிற அடிப்படைகளில் அந்த காணிகளை விடுவிக்கக்கூடிய ஒரு நடவடிக்கைகளும் எடுக்கின்றது. அந்த இதுகளை அதிகாரிகள் அனைத்து அமைச்சுகளும் சரி, அதில் உள்ள அதிகாரிகளும் மக்களுடைய நன்மைகளை கருத்து இந்த செயல்பாடுகளை விரைவாக செயல்படுத்தினால் இந்த அதுவும் இந்த பாரிய இந்த போசாக்கின்மைங்கிற அடிப்படைக்கு பாரிய ஒரு மாற்றத்தை ஏற்படுத்தும் என்பதைத்தான் இங்கு நாங்கள் கூறிக்கொள்ள விரும்புகின்றோம். தலைமை நாங்கும் கௌரவ உறுப்பினர் அவர்களே, மேலும் கூற வேண்டும் என்றால், நாங்கள் இந்த மந்த போசாக்குங்கிற ஒரு சொல் தொடரை எடுத்தால், இந்த பகுதிகளில் குறிப்பாக நகர பகுதிகள் எடுத்தால் விரைவான உணவு உணவு என்ற அடிப்படையில் அவர்கள் வந்து ஃபாஸ்ட் ஃபுட் அதுகள் அவ்வாறான உணவுகளை தான் இங்குள்ளவர்கள் மிகவும் உட்கொள்ளக்கூடிய ஒரு நிலைமையில் காணப்படுகின்றது. நாங்கள் போகும் பொழுதும் பார்த்தாலும் சரி, பாராளுமன்றத்திலிருந்து எமது இடங்களுக்கு போகும் பொழுதும் பார்த்தால் அழகாக தெரிகின்றது. அந்த ஃபாஸ்ட் ஃபுட்களில் உள்ள நெருக்கங்களும் நெருக்குப்பாடுகளும் ஏன் அந்த நெருக்குப்பாடுகள் காட்டப்படுது? நகரத்தில் உள்ளவர்கள் ஒரு ஆடம்பரமான வாழ்க்கைங்கிறது தான் நாங்கள் சொல்லலாம். ஏனென்றால் எமது நாட்டை பொறுத்தளவுக்கு போதிய அளவு அந்த ஆடம்பர உணவகங்களில் கிடைக்கிற உணவை விட நாங்கள் அந்த எமக்கு தேவையான பொருட்களை மரக்கறிகளாக இருந்தால் என்ன, ஏனைய உணவுப் பொருட்களாக இருந்தால் என்ன, அங்கு கொடுக்கும் விலைக்கும் நாங்கள் அந்த எடுத்து அதை நாங்கள் வீடுகளில் சமைக்கும் பொழுதும் பாரிய ஒரு வித்தியாசம் இருக்கின்றது. ஆனால் மக்கள் இவ்வாறு வாழ்ந்த இதன் காரணமும் இவ்வாறு இருக்கின்றது. அதே போல தான் நாங்கள் குறிப்பாக இதை நிவர்த்தி செய்வதற்கு நாங்கள் எமது பகுதிகளில் மேற்கொண்டிருக்கின்ற செயல் திட்டங்கள், அதாவது கடந்த காலத்தில் எமது ஜனாதிபதி அவர்களால் கூடப்பட்ட இந்த வீட்டு தோட்டங்கள், அதே போல அனைத்து இடங்களும் பயிர் செய்யப்பட வேண்டும்ங்கிற அடிப்படைகளில் பாரிய செயல் திட்டங்கள் பாரிய அளவு வெற்றி அளிக்கப்பட்டிருக்கிறது. ஆனால் இந்த பொருளாதாரத்தில் ஏற்பட்ட தாக்கம், குறிப்பாக சொல்வதென்றால் எரிபொருள் அதே போல இந்த உரம் ஏற்பட்ட தாக்கங்கள் ஒரு ஓரளவு பின்னடைவு ஏற்பட்டிருந்தாலும் அது பாரிய விதத்தில் வந்து எமது பகுதிகளில் அந்த தேவையான அந்த போசாக்கு மிக கூடுதலான உணவுகள் இருக்கின்றது. அதுகளை எதிர்காலங்கள் இந்த பாதிப்புகள் தற்பொழுது நிவர்த்தியாகி கொண்டு வருகின்றது. இந்த அடிப்படையில் எதிர்காலங்களில் இவ்வாறான போசாக்கு உணவுகளை உற்பத்தி செய்வதற்குரிய பொருத்தமான நிலை எமது மாவட்டங்களில் காணப்படுகின்றது. கடந்த காலங்களில் அப்புறம் நாங்கள் எதிர்காலங்களில் அதை செய்வோம். மற்றும் அவ்வாறு இருந்தும் எமது வவுனியா மாவட்டம் அதே போல கிள்ளச்சி மாவட்டங்கள் வட மாநிலத்தில் இந்த போசாக்கு மந்த போசாக்குங்கிற அடிப்படையில் காட்டப்பட்டது. நான் அந்த யுத்த காலங்களாக இருக்கும் தற்பொழுது எமது பகுதிகளை பொறுத்தளவுக்கு போசாக்கு தன்மை உள்ள உணவுகள் சாதாரணமாக நாங்கள் சொன்னால் கடந்த எங்கட பகுதிகளில் உள்ள கடந்த காலங்களில் உள்ளது போல அந்த பண்டைய அரிசி வகைகள், குறிப்பாக நாங்கள் சிவப்பு நாட்டு அரிசிகள் எடுக்கலாம். அதே போல பால் உற்பத்திகள், முட்டை உற்பத்திகள், முட்டை அதே போல இவ்வாறான தேவையான அளவு போசாக்கு உள்ள அதே மாதிரி நாங்கள் சொல்றால் அயன் சக்தி உடையதுங்கிற குறிப்பு என்றால் எங்கட பகுதியில் உள்ள அகத்திக்கீரைகளை எடுத்துக்கொள்ளலாம். அகத்திக்கீரை இவ்வாறு நினைக்கிறேன் மாவட்டத்தில் போதிய அளவு அதுக்குரிய உணவுகள் இருக்கின்றது. ஆனால் அந்த உணவுகளையும் மக்கள் பயன்படுத்துற அந்த வீதங்களும் அந்த பயன்படுத்துற விதங்கள்லையும் ஏற்பட்ட குறைபாடுகள் தான் இந்த போசாக்கு எமது பகுதிகளில் போசாக்கின்மைக்குரிய காரணம், அந்த குறைவுக்குரிய காரணம் என்று நாங்கள் கருதிதான் கடந்த காலங்களில் உரிய நாக்கின் அரச சார்பற்ற நிறுவனங்கள் கூடாக பல வேலை திட்டங்கள் எமது மக்களுக்குரிய, ஏனென்றால் மீள்குடியேற்ற அமைத்தால் அந்த பகுதிகளுக்கு பூரணமாக அவர்களுடைய தேவைப்பாடுகளை அந்த மக்களுக்குரிய தேவைப்பாடுகளை நிவர்த்தி செய்து கொடுக்காமலும் அதே போல அங்குள்ள அவர்களுடைய வாழ்க்கை தரத்தை உயர்த்தும் விதமான செயல் திட்டங்கள் பூரணப்படுத்தப்படாமலும் இருந்ததனால் அதுவும் ஒரு காரணமாக தான் இந்த அந்த பகுதிகளில் உள்ள மக்களுடைய இந்த மந்த போசாக்குக்கு காரணமாக அமையும். அதுகளை நிவர்த்தி செய்யும் விதமாக தற்பொழுது நாங்கள் அரசு சார்பற்ற நிறுவனங்கள் ஒத்துழைப்புகளை கேட்டு அந்த பகுதிகளில் அந்த விவசாயிகளுக்குரிய அதே போல அந்த பெண்களை தலைமைத்துவமாக கொண்ட குடும்பங்களுக்குரிய அந்த தொழில் முயற்சிகளுக்கும் பாரிய உதவிகளை இன்று அரசு சார்பற்ற நிறுவனங்கள் மூலம் நாங்கள் எடுத்துக்கொண்டிருக்கின்றோம். அதுகளும் எதிர்காலங்களில் அந்த பகுதிகளுடைய இந்த மந்த போசாக்கை குறைப்பதற்கு ஏதுவாக அமையும் என்பதை இங்கு கூறிக்கொள்வதோடு தொடர்ச்சியாக இங்கு நாங்கள் மிகவும் ஒரு பொதுவான ஒரு புரிந்துணர்வுக்கு எல்லோரும் வர வேண்டும். இது நாட்டில் வந்து இவ்வாறு பேசக்கூடிய ஒரு நிலைமை வந்ததற்கே நாங்கள் வெட்டி தலை குனிய வேண்டும். இந்த மந்த போசாக்குங்கிறது என்பதில் வீதம் நாங்கள் எத்தனாவது இருக்கின்றோம், எவ்வளவு இருக்கின்றோம் என்பதில் இங்கே முக்கியமானது. இந்த இடத்துல நாங்கள் இவ்வாறான ஒரு நிலைமைக்கு எங்களுடைய நாடு இருப்பதன் மூலம் தான் ஒரு பாரிய ஒரு மிகவும் ஒரு மோசமான நிலைப்பாடு. ஒருவர் கூட இந்த மந்த போசாக்கால் இருந்தார், அந்த போசாக்கு இல்லாமல் அவர் அவருடைய வாழ்க்கை பாதிக்கப்பட்டுகிற நிலைமை இல்லாமல் இருப்பதற்கு நாங்கள் எல்லோரும் ஒன்று சேர்ந்து இதற்குரிய தீர்வுகளை நாங்கள் எவ்வாறு என்று பார்க்க வேண்டுமே தவிர எதிர்காலங்கள் அதற்குத்தான். எனது ஜனாதிபதி அவர்கள், கௌரவர் ரணில் விக்ரமசிங்க அவர்கள் எல்லோரும் சேர்ந்த, அதாவது ஒரு சர்வ அனைத்து கட்சிகளும் சேர்ந்த ஒரு ஆட்சியை நாங்கள் அமைப்போம். இவ்வாறான செயல் திட்டங்களுக்கு நாங்கள் உரிய முறைகள், ஏனென்னது பொருளாதார பாதிப்பு இதெல்லாம் உடனே வந்ததல்ல. கடந்த சுதந்திரம் அடைந்ததிலிருந்து ஆட்சி செய்த அவ்வளோ ஆட்சியாளர்களுடைய நிலைப்பாடுகளும் எடுக்கப்பட்ட முடிவுகளும் தான் இன்று இவ்வாறு அமைஞ்சிருக்கின்றது என்ற அடிப்படையில் நாங்கள் எல்லோரும் சேர்ந்த ஒரு ஒரு சர்வகட்சி ஒரு எல்லா கட்சிகளும் சேர்ந்த ஒரு ஆட்சியை அமைப்போம். அதன் மூலம் கடந்த காலங்களில் ஏற்பட்ட பிரச்சனைகளை இனம் கண்டு அதற்கு உரிய நடவடிக்கைகளை எடுப்பதற்கு தான் எனது ஜனாதிபதி அவர்களும் கோருகின்றார்கள். அதற்கு நீங்கள் எல்லோரும் பூர்ண ஒத்துழைப்பு வழங்கி அதை எதிர்காலத்தில் எமது நாட்டுடைய செயல் திட்டங்கள் ஒழுங்கான முறைகள் எமது நாட்டுடைய அபிவிருத்திகளும் சரி, அதே போல உரிமை சம்பந்தப்பட்டதும் சரி, அதே போல அரசியல் சம்பந்தப்பட்ட அனைத்தையும் ஒரு சரியான ஒரு முறையில் நாங்கள் ஒரு ஒழுங்குபடுத்துவதென்றால் எல்லோரும் ஒன்று சேர வேண்டும் என்பதுதான் இந்த பொருத்தமானதாக அமையும் என்பதை நீங்கள் கூறிக்கொள்வதோடு இவ்வாறான எதிர்காலங்களையும் இந்த மந்த போசாக்குங்கிற ஒரு நிலைமைக்காக இவ்வாறான ஒரு விவாதம் நடக்காமல் இதுகளை ஒவ்வொரு மனிதருக்கும் எவ்வாறு கொடுக்க முடியுமோ அதை உரிய முறைகளில் கொடுப்பதற்குரிய நடவடிக்கைகளை எடுப்பதற்கு எதிர்கட்சியினருடைய ஒத்துழைப்பையும் கேட்டவனாக உண்மையிலேயே இந்த ஒரு பிழையான தகவலுக்காக இந்த விவாதம் இங்கு கொண்டு வரப்பட்டாலும் ஆனால் ஒரு ஒரு மக்களுடைய தேவையை சரியாக காட்டப்பட்டிருக்கின்ற அடிப்படையில் எதிர்க்கட்சியினரும் நாங்களும் எல்லோரும் ஒன்றாக சேர்ந்து எமது மக்களுடைய யாருக்கும் இந்த மந்த போசாக்குங்கிற நிலைமை இல்லாத அளவுக்குரிய செயல் திட்டத்தை எதிர்காலத்தில் நாங்கள் கொண்டு செல்வோம். அதற்கும் உங்களுடைய ஒத்துழைப்புகளை கேட்டவனாக நிறைவு செய்கின்றேன். நன்றி.